එහෙනම් ගරු ජෝන් අමරසංග මැතිතුමා.
ගරු සභාපතිතුමනි.
විනාඩි 12ක් තියෙන ඔබතුමාට.
අලුතෙන්ම අලුතෙන් පත් වෙච්ච දූෂණ විමර්ශන කොමිෂන් සභාවේ සභාපතිට මම සුභ ප්‍රාර්ථනා කරනවා. ඉල්ලීමක් කරනවා සාධාරණව අපක්ෂපාතව කටයුතු කරන්න කියලා චෝදනා නොවෙන්නේ. දෙවෙනි කාරණය අපේ ගරු මන්ත්‍රීතුමන්ලගේ රක්ෂණය පිළිබඳව මම හිතනවා ලක්ෂ දෙකක මුදලක් තමයි රක්ෂණයෙන් ආවරණය වෙන්නේ. ඒක වැඩි කරන්න ඕන. මම දන්නේ අපේ ඒ වැඩි කිරීමක් කියලා තියෙනවාද කියලා. ලක්ෂ පහ දක්වාවත් වැඩි කිරුවේ නැත්තම් දැන් තියෙන වැඩ බද්දත් එක්ක කර ගන්න පුළුවන් ප්‍රමාණය බොහොම අල්පයි. මොකක් හරි වැඩ පිළිවෙලක් හදන්න ඕන මේ පිළිබඳව. ඒ බාහිරයාවන් ගැන කතා කරනවා. ඒ ආගේ ලක්ෂණයත් ඇතුල් කරන්න පුළුවන් නම් මොකක් හොඳයි. මේ 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 මන්ත්‍රීවරුන්ට වැඩ කරන්න පුළුවන් විදිහට ඔවුන්ගේ සෞඛ්‍ය ආරක්ෂා කරගෙන වැඩ පිළිවෙලක් අවශ්‍යයි කියන එක මේ අවස්ථාවේදී මම මතක් කරන්න ඕන. අපේ අනුර දිසානායක මන්ත්‍රීතුමා චෝදනාවක් කෙරුවා අපේ අමාත්‍යාංශයේ වාහන මිලදීමක් ගැන. මම ඒක අපේ ලේකම්තුමාගෙන් සස්ත්‍රීක ලේකම්තුමාගෙන් ප්‍රශ්න කෙරුවාම මුදල් අමාත්‍යාංශයේ අනුමැතිය අරගෙන කිව්වා ඒ කටයුත්ත කෙරුවේ. මම සම්බන්ධ නැහැ ඒකට. මේක මගේ වැඩක් නෙමෙයි. නමුත් අපේ නිලධාරී මහතුරු අනුමැතිය අරගෙන තියෙනවා. දෙවෙනි කාරණය අද ශ්‍රාවස්තිය අපේ පාර්ලිමේන්තුව සතු වස්තුවක් ඒක ඒ බිල්ලිම. දැන් කෝ ඒක? ඒක මේ පළාත් සභාව අයිති කරගෙන ඒ වටිනා ස්ථානේ අපිට නැතිලා තියෙනවා. මම ගිය කාලෙත් මේක ඉල්ලීමක් කරලා තිබුණා අපේ මන්ත්‍රීවරුන්ට විවේකාගාරයක් හැටියට. එහෙම නැත්නම් ඔය වෙනත් කටයුතු වලට පාවිච්චි කරන්න පුළුවන් ඒ ගොඩනැගිල්ල ආපහු ගන්නවනම්. මම ඉල්ලීමක් කරනවා ගරු සභාපතිතුමනි, මේ ගොඩනැගිල්ල ආපහු ගන්න පාර්ලිමේන්තුව. මේක අපිට පාර්ලිමේන්තුවට ඇති ගොඩනැගිල්ලක් ශ්‍රාවස්තිය. අද පළාත් සභාවේ වස්තාවේ පළාත් සභාවේ ගොඩනැගිලි හදලා තියෙන අලුතෙන් ගණනාවක්. මේක අරගත්තා නම් මේක වඩාත් මේ මන්ත්‍රීවරුන්ගේ යහපත සඳහා පාවිච්චි කරන්න ගොඩක් වැඩ කටයුතු කරන්න පුළුවන් වෙනවා. දෙවෙනි කාරණේ මුල්ටාස් මහල් එක කතානායකතුමාගේ නිල නිවස. අද ඒක තියෙනවද නැද්දවත් මන් දන්නේ නැහැ. මොක හරි ඒක අරගෙන පාර්ලිමේන්තුවේ ඒක නිල නිවාසයක් හැටියට ওই විදේශික මේ කණ්ඩායම් ආපුවම හෝටල් වල නැතුව ඉන්න අවස්ථාවක්
ගරු ඇමෙච්චමා මේ සම්බන්ධයෙන් අපි අවධානය යොමු කළා. මට දැනගන්න ලැබුණේ ඒක හමුදාවල දෙනවා කියලා කෞතුකාගාරයක් සඳහා තීනකල ගෞරව අග්‍රාමාත්‍ය මා සඳහන් කළා. නැත්නම් අපි ඒක බාර ගන්න සූදානම් වෙලා උන්නේ
පාර්ලිමේන්තුවේ දීපල එහෙම එක එක තැන්
වල. ටේක් අප් ද ඔනබල් ප්‍රයිම මිනිස්ටර්.
මම කියනවා ඔබතුමාගේ බාරකාරය හැටියට පාර්ලිමේන්තුවේ දීපල පිළිබඳව කරුණා කරලා මේවා අරගෙන මේ අපේ මන්ත්‍රීවරුන්ගේ යහපතට පාවිච්චි කරන්න.
මාත් බොහොම සතුටුයි ලබා දෙනවා නම් අපිට සූදානම් එක වැඩකට කරන්න.
ඊළඟට පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරුන්ගේ නිවාස පිළිබඳව මොකක් හරි මේකට තීරණයක් දෙන්න ඕන. මන්ත්‍රීවරු රාශියකට අද හරියම නිවාසයක් නැහැ. පෞගිය කාලේ අපි කල්පනා කරගෙන හිටියා දැන් හදනවා තට්ටු ගණන් ඒ ආසන්නේ මුද්දලිකාංශේ මේ නිවාස ෆ්ලැට්. ඒක නිසා එවැනි තට්ටු ගොඩනැගිල්ලක් හරි අරගෙන මේ මන්ත්‍රීවරුන්ට ලබා දෙනවා නම් වඩා යෝග්‍යයි. අද තියෙන ස්ථානය බොහොම අසතුටුදායකයි. බොහොම අමාරුවෙන් අය ජීවත් ඒ ස්ථානවල වාසය කරන්න. මම මේ වැඩි කතා කරන්නේ
නැහැ. මම රජයේ අවධානය යොමු කරන බවත් මම සඳහන් කරන්න කැමති නැහැ. දෙවෙනි කතා ගරු අමාත්‍යතුමා
කථානායකතුමනි, අද මේ විවාදය ආරම්භ කරන අවස්ථාවේදී එකක් මම කියන්න කැමති. හොඳට කාලේ බෙදලා දීලා තියෙනවා. විශේෂයෙන් මෝන්ට වඩා කාලයක් එක අමාත්‍යංශයක යොමු කළා නැහැ. ඉංගලන්තයේ අනෙක් රටවල් වල පෑ දෙක තුනයි තියෙන්නේ යම්කිසි අමාත්‍යංශයක් වෙනු. ඉන්දියාවේ විශේෂයක් තියෙන රේල්වේ බජට් කියලා අනික්වා මේවා සැලකන්නේ. මම එක යෝජනාවක් ඉදිරි කරන්නේ. දැන් අපි අමාත්‍යංශයේ අදාළ දෙපාර්තමේන්තු වාර්තා තිබෙනවා. අපිට කාරක සභා තියෙනවා. ඒ කාරක සභා වලටත් පුළුවන් මේ කාලේ වෙනකොට ඒ දෙපාර්තමේන්තු ගැන වාර්තා මෙහාට ලබලා දෙන්න. ඒකට අමාත්‍යංශ වාර්තාවයි කාර්ක සභාවේ වාර්තාවයි සමාලෝචන වාර්තා දෙකම තියෙනවා. තමයි ඇමතිවරයාට ඇවිල්ලා කරුණු කියන්න ඕනේ මේ අතර පරස්පර විරෝධීකමක් තියෙනවා නම් මොකක්ද දැන් කරලා තියෙන්නේ කියලා. ඒ සඳහා විශේෂයෙන් වෙන් කරලා තියෙන මුදල් කොහොමද වියදම් කරේ කියලා එයාට විශේෂයෙන්ම වාර්තා කරන්න පුළුවන්. නැත්නම් වෙන් කරපු මුදල් ලැබුණේ නැද්ද, ප්‍රමාද වුණාද, මේ වැදගත්. ඉතින් ඒ වාර්තා තියෙනවා නම් එන සැරේ එන අවුරුද්දේ එහෙනම් අපේ නිල වාර්තා සමග ඒ අදාළ කාර්ක සභාවත් ඒ වාර්තා අපිට ලැබලා දෙයි. විශේෂයෙන්ම අපේ අනුර දිසානායක මන්ත්‍රීතුමා කිව්වා දේශපාලන පරිගැනීම් ගැන අපි ඒක ප්‍රසිද්ධය කිව්වා, ජනාධිපතිවරණයේදීත් කිව්වා. එතන ඇවිල්ලා යම් කිසි ක්‍රමවේදයක් දැම්ම අන්තිම තීරණය තියෙන ස්වාධීන කොමිෂන් සභාවට. ඒ විතරක් නෙමෙයි, ඒ යම් කිසි පුද්ගලයෙක් වාජ්‍ය කරුණු ඉදිරිපත් කරනවා නම් එයාට ඒක දෙන්න හොඳ නැහැ. අපි දන්නවා මේ විශේෂයෙන්ම දේශපාලන පරිගැනීම කියලා පරිගැන්නොත් ලැබුණේ නැහැ, නැත්නම් ඊට ඉස්සෙල්ලා ආණ්ඩුවේ උසස් වීම ලැබුවා. ඒ සියලු දෙනාම මේ කාරණාවලට ඉදිරිපත් වෙලා තියෙන එක හොයාගෙන ඒත් දේශපාලන පරිගැනීම් සිදුවන එකක්. ඒත් අනාගතේ මේව වෙන්න බෑ. දැන් ස්වාධීන කොමිෂන් ක්‍රියාත්මක කරනවා නම් ඊළඟට මම යුතුයකමක් තියෙනවා පාර්ලිමේන්තු වෙනින් කියන්න. කෘෂිකර්ම අමාත්‍යාංශයේ අද පාර්ලිමේන්තුවට වෙන් කළා තියෙනවා අලුත් කාර්ක සභා අනික් කාර්ය මණ්ඩලය ගෙනියන්න. මෙතන සිදුනේ කෘෂිකර්ම අමාත්‍යාංශයේ නිලධාරීන් කැමතුනේ නැහැ එතන ඉවත් වෙන්න. ඉතින් විශාල මෙතනදී ඔබතුමා කිව්වයන් පස්සේ විතරයි ඒගොල්ල ගොඩනැගිලා තෝරාගත්ත. ඒ ගොඩනැගිලා තෝරාගත්ත අවස්ථාවේදී එතෙන්ට ගෙවිය යුතු කුලිය ගැන ප්‍රශ්නයක් තිබුණා. ඒත් හදිසිය ගන්න තිබුණා නම් ඒ ගාන ගෙවන්න තිබුණා. ඒ අනුව තමයි පාර්ලිමේන්තුව තීරණය කළා අපි මේ ලබලා දුන්නේ. ඒක තාමත් ප්‍රමාදයක් තියෙන නිලධාරියෙක්ම ඔබතුමයි මමයි කතා කළා. දැන් මගේ ලේකම්තුමාට කියලා අපි වාර්තා කරන් ඔබතුමාට දෙනවා බලන්න මේ ප්‍රමාදය ගැන මොකද්ද සිදුනේ කියලා. මොකද අපේ සම්පූර්ණ කාරක සභාව එකකටවත් ක්‍රියාත්මක කරන්න බෑ. මේ නිලධාරීන් ස්වල්ප දෙනෙක් කැමති නැහැ එතනින් පිට වෙන්න. මේක වුමනයි. මම නම් කියන්නේ මන්ත්‍රීතුමන්ලට වැඩ කටයුතු මේ පාර්ලිමේන්තුවේ බලතල දීලා වැඩක් නැහැ. ඒ වැඩ කටයුතු කරන පහසුකම් අපි මන්ත්‍රීතුමාට දෙන්නේ නැහැ. ඒකයි විශේෂයෙන්ම මම ඊයේ මං මැදිහත් වුණේ නැහැ. මගේ මතය මන්ත්‍රීවරයෙක් නිල වශයෙන් පාර්ලිමේන්තුව හෝ ආණ්ඩුව වෙනුවෙන් වැඩ කටයුත්තක් කරනවා නම් එන වාහන පහසුකම් ලබලා දෙන්න ඕනේ. ඒ වෙලාවට ලබලා දෙනවද, වාහනක් දෙනවද කියලා අපේ නිලධාරීන්ටත් උසස් නිලධාරීන්ට අපි වාහන මේ පත්‍රිකා දෙනවා, ඒ බලපත්‍ර දෙනවා. ඒ වගේම තමන්ගේ වැඩ කටයුතු කරන්නේ නිල වාහන තියෙනවා. ඒක මෙතෙන්ටත් බලපාන්න. ඒ කාරණේ ගැන මම කිව්වේ මගේ මතේ නම් හුඟක් අය එකඟ වෙන්නේ නැහැ. අද ඇමතිවරුන්ට මන්ත්‍රීතුමන්ලට ගෙවන මුදල අඩුයි. මේක වැඩි කරන්න ඕනේ. නැත්තම් මේක කරගෙන මේක ඇත්තයි. හරි මම කොහොම හරි මේකෙන් ජීවත් වෙන්නම්කෝ. මටත් ඒක මේ ගෙදර ගියාම භාර්යාවගේ පඩිය මට වඩා වැඩි. ඒ තත්ත්වයට ඇවිල්ලා තියෙනවා. ඉතින් අපිට හැමදාම දන්නවා. ඉතින් අපි හොඳ කණ්ඩායම වුමනා නම් පාර්ලිමේන්තුව වෙන එකක් අපි ඡන්ද ක්‍රමය වෙනස් කරනවා. ඒක හොඳයි. ඉතින් ඒ වගේම අද පුද්ගලිකාංශයේ වෘත්තිවේදීන්ගේ මේ ආදායම් දිහා බැලුවාම ඇයි මෙතෙන්ට එන්නේ? 1977 අපි යනකොට අපිට අවස්ථාවක් තිබුණා. පුද්ගලිකාංශයේත් වෙන්න පුළුවන්. කොහොම හරි වෙනත් ආදායම් මාර්ග නැති වෙලා අපි තීරණය කරා අපි මෙතෙන්ට බහිනවා කියලා. අද එහෙම එන්න කාටවත් තමගේ දරුවන් දිහා බලන්න තියෙන නිවාස දිහා බලන්න තියෙන. ඒ නිසා මම නම් කියන්නේ තරේ කියා සිටින්නේ අපි මන්ත්‍රීතුමන්ලගේ පඩි වැඩි කරන්න ඕන, මේ පාක ශක්තිමත් කරනවා නම් මට බැන්නට කමන්නේ. දවස් අදම් ආද්දවේදෙන් මට මේ හරි පින්කාරයෝනේ මේ ඔක්කොම පිනට නෙගන්නේ. ඒක තමයි මං කිය අපි දැන් පිනට ගන්නෙ මේක ඇහුව විද්‍යුත් මාධ්‍යයක් කනේ. විද්‍යුත් මාධ්‍යයත් ඒ වගේනේ පිනට තමයි බලපත්‍ර ඔක්කොම දීලා තියෙන. අනික් රටවල් වල මේ නාලිකා බලපත්‍ර වෙන්දේසි කරනවා. අපි ඔයගොල්ලෝ පිනට දුන්නේ නැහැ. පස්සේ පින්ද දුන්නේ මිසෙන් පිනේ හැදිලා තියෙනවා කියලා ඔච්චර ඇවිල්ලා තියෙන. ඒගොල්ලෝ පිනට අරගන්න අපිට බයිනෝ. ඉතින් මම ඒ ගැන වැඩි කතා කරන්නේ නැහැ දැන්. ඒක කාරණයක් මම කියන්න කැමති. විශේෂයෙන්ම මම කියන්න කැමති මේ මන්ත්‍රීතුමන්ලා වැඩ කටයුතු කරන්න මීට වඩා පහසුකම් දෙන්න ඕනේ. පඩිය ගැන කියන්නේ මං කියන දෛනික දීම නව අඩු ගන්න තව 2500ක් දෙන්න ඕනේ මෙහාට එන්න. අද තියෙන එක අනික් රටවල් ගණනාවක මන්ත්‍රීවරුන්ට කොට්ටාසේ වැඩ කටයුතු කරන්න දීමනාවක් ලැබලා දෙනවා. ඇමරිකාවේ කාර්යාල දෙකක් දෙනවා. එකක් වොෂින්ටන් වල, එකක් තමන්ගේ ආසනේ ඉන්දියාවේ කරනවා. ඒ රටවල මේ ඇත්ත වශයෙන්ම ගුවන් යානවලින් ගෙන්න අවස්ථාව දෙනවා. ගුවන් බලපත්‍රද මම හිතන්නේ උතුරයි නැගෙනහිර අපි ඒක දෙන්න ඕනේ. ඒ වැඩ කටයුතු කරන්න
මගේ යෝජනාව නම් ඇත්ත වශයෙන්ම මේකත් මට මාධ්‍යෙන් බණියත් කරන්න දෙන්නේ මේ මම කියන්නේ තමන්ගේ මැතිවරණ කොට්ටාස වැඩ කටයුතු කරන හැම මන්ත්‍රීවරයෙක්ටම රුපියල් ලක්ෂයක් දෙන්න කියලා මම කියනවා. කවුරු හරි විරුද්ධ නම් ගන්න එපා. කොහොමද මම දන්නව මට මන්ත්‍රීවරයෙක් ළඟදී ඇවිල්ලා මට කිව්වා මට එක යම් කිසි පුදු උදව් කරද මම මේක අමාරුයි කරන්න. අනේ සර් කොහොමවත් හරි කළා දෙන්න මේ මිනිහා තමයි මම කාර්යාලෙ ගෙනියන සල්ලි දෙන්න කිව්වා. ඔය 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 තත්ත්වයක් තියෙන එක එක මන්ත්‍රීවරයෙක් නෙමෙයි මොකක් හරි මම දන්නා මන්ත්‍රීවරුන්ට තියෙන අමාරුකම් මට ඒවා තිබුණේ නැහැ. අපි කොළඹ හිටියේ අපේ කොළඹ යුතුකම් කරන මොකක් හරි වාහනේ උත්සව වලට යන එක විතරයි නැත්නම් මන්නගේවල් වලට ඒත් මේක තියෙනවා මේක ඇත්තක්. අපි මේ ගැන හිතලා වැඩ කරන්නේ නැත්නම් දැන් අපි බලේ දීලා වැඩන්නේ. ඊට පස්සේ ජයආජාවද මැදිස්ථානයේ දිනු කරාම පරිශන කරන්න අපි තවත් දෙමු කොහොමද නිරදාරි. නැත්නම් පාර්ලිමේන්තුවට වැඩ කටයුතු ඉද දෙන්නේ නැත්නම් මම හිතන්නේ ඒකෙන් කිසි රටට වාසියක් වෙන්න අවශ්‍යයක් වෙන්නේ. කාරණා දෙකයි තව තියෙන්නේ. එකක් තියෙන්නේ මේ විගණාධිපති ගැන විගණාධිපති කෙටුම්පත අපි ඇති කර එක්සත් ජාතික පක්ෂයෙන් දැන් අලුත් කොන්දේසියක් දාලා තියෙනවා. අධිභාරය ගැන ඒකට සම්පූර්ණයෙන්ම පරිපාලන නිලධාරීන් විරුද්ධයි. ඒ හේතුවක් තියෙනවා. අද අධිභාරය කියන්නේ විධායක බලයක්. විධායක බලයේ තියෙන්නේ විධායකට කැබිනට් මණ්ඩලයටයි ඒ වගේම 52 යටතේ පරීක්ෂා බලතල තියෙනවා මේ අපේ ලේකම්වරුන්ට උසාවියෙන් දාන්න නැත්නම් දඩ ගහන එක අධිභාර දාන එක තියෙන්නේ විධායකට. රේගුවට තියෙනවා බලතල. ඒ වගේම මේ ගුවන්තොටුපළට තියෙනවා අපේ ආදායම් බදු දෙපාර්තමේන්තුවට තියෙනවා. ඒක පරිපාලන විධායක බලතල. දැන් මේ බලතල දෙන එකට දැන් මේ ඉල්ලන්නේ විධායක බලතල. විගණාධිපතිට කිසිම බලයක් දීලා නැහැ ව්‍යවස්ථාවෙන්. ඒ බලය දීලා තියෙන පාර්ලිමේන්තුවෙන්. ඉතින් පාර්ලිමේන්තුවේ නීතියක් සම්මත කරගන්න බෑ. ව්‍යවස්ථාවට විරුද්ධ වෙන අපි 3-2ක් දෙන්න වෙයි. අපි එතෙන්ට යනවද නැද්ද? මම නම් කියන්නේ ඇත්ත වශයෙන්ම එතෙන්ට ගිහින් මේ ප්‍රසිද්ධියේ පත්වරල කියන එකත් වැරදි. හොඳ වෙලාවට පරිපාලන සංගම එක්තරේ නැහැ. ඉතින් මේ ප්‍රශ්නේ තියෙනවා නම් අපි වැළුවේ මේ ප්‍රශ්නේ නම් අපි මෙහෙයුම් කමිටිය සාකච්ඡා කරමු. එතන තීරණයක් ගන්න. මේ බලේ දෙනවද? මේ බලේ විධායකෙන් අයින් කළා දෙනවද? එතකොට සම්පූර්ණයෙන්ම විගණාධිපතිගේ කාර්යභාරය වෙනස් වෙනවා. පාර්ලිමේන්තුවට වාර්තා කරන්නේ විගණාධිපති වාර්තා හදන්න නැතුව දැන් අපේ හරි අපි වෙනම විගණාධිපති වැඩ කටයුතු කරන්න විගණ වැඩ කටයුතු කරන්න සමාගමක් දැම්මොත් ඒ සමාගමට ඇවිල්ලා බෑනේ අපෙන් දඩයක් ගහන්න. ඒගොල්ලෝ කිව්වයන් පස්සේ සමාගමට පුළුවන් තමන් අයිති සංස්ථාව නැත්නම් සමාගමට පුළුවන් වෙනම දඩයක් ගහන්න. නිර්දේශ උඩ ඒ පුද්ගලයාට බෑ. අන්න එතනයි තියෙන්නේ. ඔයගොල්ලෝ වාර්තාව දෙන්න වාර්තාව අනුව තීන්දුව කරන්න පුළුවන් වැඩ කටයුතු සිදු වුණාද නැද්ද අපක්ෂපාතිව ගෙනියන්න. අන්න ඔය 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 ප්‍රශ්නේ තියෙන්නේ. තව එක කාරණයක් මට තියෙන්නේ. අපි පළවෙනි වතාවට මේ සභාවේ අද බලනවා ජනාධිපති ධුරයත් 19 වෙනි සංශෝධනයෙන් පස්සේ අපේ ජනාධිපතිව මෛත්‍රීපාල සිරිසේන තමන්ගේ බලතලෙන් කොටසක් දුන්නා. දැන් මේ වැඩ කටයුතු බලතල අඩු බලතල අඩු වැඩ කටයුතු අඩු වෙලා නැහැ. මොකද දැන් ජනාධිපති තනතුරට අලුත් වගකීමක් ඇලිතා. ජාතික සමගිය ඇති කරන තනතුර. යුද්ධය තියෙන කාලේ සමහර විට ජනාධිපතිවරයෙක්ට ඌමනා වුණත් කරන්න බැරි වුණා. ඒ 2009 න් පස්සේ තනතුරේ අපි උපයෝගී කරගත්තේ නැහැ මේ රටේ ජාතික සමගිය ඇති කරන්න. අද ජාතික සමගිය ඇති වෙලා තියෙනවා. ප්‍රථම වතාවට මම හිතන්නේ ජනාධිපතිතුමා යාපනයේ උතුරටම ගිහින් දෙන 11 වතාවක් දුරයි. 11 වතාවක් ගිහින් තියෙනවා. අපේ සමහර ප්‍රදේශවල 11 වතාවක් ඇවිල්ලා නැහැ. අනේ ඒ මට්ටමට තියෙන. අද පුළුවන් අපි හැම එකම එකට වැඩ කරා. ශ්‍රී ලාංකික අනන්‍යතාවය ඇති කරන්නේ ජනාධිපතිවරයා. මම හිතේ DSN එක මැතිවයන් පස්සේ ගත්තේ විශාල පියවරක් ශ්‍රී ලාංකික අනන්‍යතාවය ඇති කරන්න මේ තනතුර අලුත් වගකීමක් බවට පත් වෙලා තියෙනවා. අද සිංහල වුණත් දෙමළ වුණත් අපි ආඩම්බරයි. මම ආඩම්බරයි සිංහල බෞද්ධ වෙන්න. ඒත් මම ආඩම්බරයි වගේ මම ශ්‍රී ලාංකිකයෙක්. අද මට පුළුවන් ක්‍රිස්තියානි මුස්ලිම් Hindu දෙමළ ඕනෑ කෙනෙක් එක්ක වැඩ කටයුතු කරන්න. විපක්ෂයේ තේක පෙන්වන අපේ විපක්ෂ නායකතුමයි අපේ ජනතා විමුක්ති නායකතුමයි අද ඔබතුමා වැදගත් කාරණයක් කිව්වා. මේ අලුත් ව්‍යවස්ථාව ජනමත විචාරණයකින් සම්මත කරන්න කියලා. ඒකන්නේ සිංහල මිනිස්සුගේ අනුමතිය ගන්න කියලා බල කරන්න යන්නේ කියලා. තව මොනවද ඕනේ? එහෙනම් අද මෙහෙම ජනතාව එකතු වෙලා එදා එකතුනේ ක්‍රිකට් මැච් එකක් දින්නොත් වෝල් කප් එක දින්නොත් අද හැමදාම එකතු වෙනකොට දැන් මේක කඩාකප්පල් කරන තන්ත්‍රවාදීන් ක්‍රියා කරනවා. අන්න ඒක අපි බලා ගන්න ඕනේ. අන්තවාදීන් ඉන්නවා. සිංහල බෞද්ධ අන්තවාදීන් ඉන්නවා. මුස්ලිම් අය ඉන්නවා. ද්‍රවිඩ අය ඉන්නවා. ඒවට පිට දෙන්න බෑ. අපි රොයල් එකෙන් වෙන්න පුළුවන් කොහෙන් හරි වෙන්න පුළුවන්. අපිට කමක් නෑ. රොයල් එකෙන් ආව නම් හොරා රොයල් එකෙන් මේක දාන්න. ඔව්. ඒක දැන් අපි එතෙන්ට යමු. අපේ දිනේෂ් ගුණවර්ධන මම තමයි කිව්වේ කියන්නේ මම හුඟක් මම කැමතියි මොකද මම බලාපොරොත්තු වෙන අපි හිටපු ජනාධිපතිතුමත් හිටපු ජනාධිපතිතුමත් දෙන්නම මේ දෙක හෙලා දකින්නවා කියලා මම බලාපොරොත්තු වෙනවා. ඒ දෙන්නම කරන්න ඕනේ. එකේ කතා තියෙනවා. අර ඩෑන්ගේ සම්බන්ධයක් තිබුණා කියලා ඔය පොදු විපක්ෂෙන් මම දන්නේ නැහැ. මම කියන්නේ චෝදනා ඒක එනකොට ඒක නැහැ කියලා කියන්න ඕනේ. ඒක ඒකයි හොඳම එක. මෙතන මේ සෙල්ලම ගෙනියන්න බෑ. මාධ්‍යයක් දැනගන්න ඕනේ මේ 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 Tamanට ඕන නම් ඕන එකක් කතා දාන්න මේව උලුප්පල හිතනවා නම් Tamanගේ අලවි වැඩි කරන්න පුළුවන් කියලා අපිට එහෙනම් වෙනම ආපෝයේ මාධ්‍ය දිහා බලන්න සිදු වෙනවා. ඔය ගම් වල ඇවිල්ලා තුන අපි මම අපේ එක යුතුයකමක් තියෙනවා මම මන්ත්‍රීවරු කියනවා මේ රටේ ජාතික සමගිය ආරක්ෂා කරන්න ඕනෑම පියවරක් ගන්න කියලා අපි කියන්න කැමති. මේක ඉඩ දෙන්න බෑ. ඉඩ දෙන්නේ නෑ. ඒකයි එදා රාත්‍රියේ අපි මුණ ගැහුණේ ජනාධිපතිතුමාගේ ප්‍රධානත්වයෙන් නීතියෙන් ගන්න ඕන වැඩ කටයුතු කළා තියෙනවා. නීතිය ක්‍රියාත්මක කරනවා. කාටවත් ඉඩ දෙන්නේ නැහැ. මේ ඇති කරන ජාතික සමගිය අවුරුදු 30කින් පස්සේ 35කින් පස්සේ රට බෙදිලා යුද්ධ කළා ඔක්කොම අවසන් වුණාන් පස්සේ එහෙනම් මේ සභාවට මම කියනවා අපිත් ඒ යුතුකම ඉෂ්ට කරලා මේවා සිදු වෙනවා නම් ආපහු බය නැතුව වෙනම විවාද අපි මාසෙන් මාසෙ පාර්ලිමේන්තුවේ දාමු. කවුද මේවා කරන්නේ කියලා හෙලි කරන්න අපිට පුළුවන් වෙනවා.
ශ්‍රීධරන් we have 40 minutes.
ගෞරව සභානායகர் அவர்களே இன்றைய தினம் பாராளுமன்றத்தினுடைய பல விடயங்கள் கல்வி தேசிய கல்வி ஆணைக்குழு மனித உரிமைகள் ஆணைக்குழு போலீஸ் ஆணைக்குழு தொடர்பான இந்த விவாதத்திலே பல்வேறுபட்ட துறைகள் தொடர்பாக பேசுவதற்காக கிடைத்த வாய்ப்புக்கு நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். மிக முக்கியமாக இந்த மனித உரிமைகள் ஆணைக்குழு இந்த நாட்டிலே மனித உரிமைகள் மதிக்கப்பட வேண்டும் என்பதற்காக மிகவும் வெளிப்படையாக கௌரவமாக உருவாக்கப்பட்ட இயங்கிக் கொண்டிருக்கிற மனித உரிமைகள் ஆணைக்குழுவினுடைய செயற்பாடுகள் வடக்கு கிழக்கிலே ஒரு சரியான நேர்த்தியான பாதையில் கொண்டு செல்லப்படவில்லை என்கிற குறைபாடுகள் பரவலாகவே இருக்கின்றன. குறிப்பாக கிளிநொச்சியிலேயோ முல்லைத்தீவிலேயோ ஒரு மனித உரிமைகள் ஆணைக்குழுவிலே ஒருவர் முறைப்பாடு செய்ய வேண்டுமென்றால் அவர் யாழ்ப்பாணத்துக்கு அல்லது வவுனியாவுக்கு செல்ல வேண்டிய ஒரு தேவைக்கு தள்ளப்படுகின்றார். இந்த தேவை மன்னாரிலும் கூட இந்த மனித உரிமைகள் ஆணைக்குழுவுக்கான அலுவலகம் இல்லை. மிக கூடிய அளவு மக்கள் பாதிக்கப்பட்ட யுத்தத்தாலும் அவர்கள் பல்வேறுபட்ட நெருக்கடிகளாலும் பாதிக்கப்பட்ட இந்த மாவட்டங்களில் இன்றும் நடக்கின்ற பல்வேறுபட்ட பிரச்சனைகளை அவர்கள் தீர்ப்பதற்கு அல்லது எழுத்து மூலமாக தாங்கள் சமர்ப்பிப்பதற்கு மன்னார் முல்லைத்தீவு கிளிநொச்சி மாவட்டங்களிலே மனித உரிமைகள் ஆணைக்குழுவுக்கான ஒரு அலுவலகம் இல்லாமல் இருப்பது ஒரு தனி மாவட்டங்களுடைய தனித்துவத்துக்கு அது ஒரு பாதகமானதும் அந்த மக்கள் தங்களுடைய விடயங்களை சொல்ல முடியாமல் இருப்பதையும் நான் இந்த மன்றிலே பதிவு செய்கிறேன். தயவு செய்து இந்த மாவட்டங்களில் மனித உரிமைகள் ஆணைக்குழுடைய அலுவலகங்கள் அமைக்கப்பட வேண்டும். இதற்கு மேலாக மனித உரிமைகள் ஆணைக்குழுவிலே நாங்கள் பல்வேறுபட்ட விடயங்களை முன்வைக்கிறோம். நான் கௌரவ ஜனாதிபதி அவர்கள் இந்த சபையிலே இருக்கிற பொழுது ஒரு சில விடயங்களை சொல்ல விரும்புகிறேன். நான் ஜனாதிபதி அவர்களுக்கு கடிதம் எழுதிவிட்டு அந்த கடிதத்தினுடைய பிரதிகளை நாங்கள் மனித உரிமைகள் ஆணைக்குழுவுக்கு அனுப்புகிறோம். அதனை விட பல்வேறுபட்ட விடயங்களை மனித உரிமைகள் ஆணைக்குழுவுக்கு நாங்கள் எழுத்து மூலமாக அனுப்புகிறோம். உங்களுடைய கடிதம் கிடைத்திருக்கிறதா என்று கூட மனித உரிமைகள் ஆணைக்குழுவில் இருந்து ஒரு மக்கள் பிரதிநிதிக்கு பதில் வருவதில்லை என்பதையும் நான் கவலையோடு இந்த சபையிலே பதிவு செய்ய விரும்புகிறேன். ஆகவே மனித உரிமைகள் ஆணைக்குழு என்பது ஒரு மாவட்டத்தை பிரதிநிதித்துவப்படுத்துகின்ற ஒவ்வொரு மக்களுடைய பாராளுமன்ற உறுப்பினருடைய கடிதம் மூலமான எழுத்து மூலமான விடயங்களுக்கு கூட பதிலளிக்க முடியாத வகையில்தான் இந்த நாட்டிலே மனித உரிமைகள் ஆணைக்குழுவினுடைய செயல்பாடுகள் இருக்கிறது. அது நம்பகத்தன்மை கூடியதா என்பதையும் இந்த இடத்திலே நான் ஒரு கேள்வியாக கேட்டு வைக்க விரும்புகிறேன். இதில் மாற்றம் பெற வேண்டும் என்பதுதான் இங்கு மிக முக்கியமான விடயமாக நான் சொல்லி வைக்க விரும்புகிறேன். பல்வேறுபட்ட பதிவுகள் மேற்கொள்ளப்பட்டிருக்கின்றன. யுத்த காலங்களில் இருந்து யுத்தத்துக்கு பிற்பாடு இந்த 7 ஆண்டுகளில் கூட யாழ்ப்பாணத்திலும் வவுனியாவிலும் வடக்கு மாகாணத்தைச் சேர்ந்த பல்வேறுபட்ட விடயங்களை மக்கள் தங்களுடைய பதிவுகளாக மேற்கொண்டிருக்கிறார்கள். மனித உரிமை ஆணைக்குழுவிலே முறைப்பாடு செய்திருக்கிறார்கள். ஆனால் இந்த மனித உரிமை ஆணைக்குழுவால் எத்தனை பேருக்கு எவ்வளவு தீர்வுகள் பெற்றுக் கொடுக்கப்பட்டிருக்கிறது, இது ஒரு கேள்விக்குறியான விடயம். இதற்கான மாற்றங்கள் கிடைக்கப்பட வேண்டும். மிக முக்கியமாக இந்த கிராம அலுவலர் பிரிவுகளுக்கூடாக பதிவுகள், தேசிய கல்வி ஆணைக்குழுவினுடைய செயல்பாடுகள் இருக்கிற பொழுதே இந்த கிராம அலுவலர்களுக்கூடாக கிராம அலுவலர்கள் தங்களுடைய பதிவுகளை எடுத்து அதற்கூடாக நடைபெறுகின்ற விடயங்களை மனித உரிமைகள் ஆணைக்குழுவுக்கு வழங்கப்படுகிற பொழுது கூட மனித உரிமைகள் ஆணைக்குழுவிலே அதற்குரியான சரிய பதில்கள் அந்த மக்களுக்கு கிடைப்பதில்லை என்ற குறைபாடு இருக்கிறது. ஆகவே மனித உரிமைகள் ஆணைக்குழு தன்னுடைய நம்பகத்தன்மை, வெளிப்படைத்தன்மையை சரியாக செய்ய வேண்டும் என்பதையும் நான் இந்த சபையிலே பதிவு செய்ய விரும்புகின்றேன். இந்த நாட்டிலே ஒரு கல்வி தொடர்பாக தன்னுடைய ஆய்வுகளை மேற்கொள்ளுகின்ற விடயங்களை தேசிய கல்வி ஆணைக்குழு ஜனாதிபதிக்கு சமர்ப்பிக்கின்றது. பல்வேறுபட்ட கல்வி அமைச்சர்கள், உயர்கல்வி அமைச்சர்களுக்கு தன்னுடைய கோரிக்கைகளை கல்வி ஆணைக்குழு முன்வைக்கின்றது. இந்த நாட்டிலே முன்பள்ளிகள் இருக்கின்றன. உலகத்திலே எந்த நாட்டிலேயும் முதலாவது சிறப்பு கொடுக்கப்படுவது, முதலாவது கவனம் செலுத்தப்படுவது முன்பள்ளிகளுக்கு. ஆனால் இலங்கையில் மட்டும்தான் இந்த முன்பள்ளிகளுக்கான கவனம் கொடுக்கப்படுவதில்லை, இந்த முன்பள்ளிகள் கவனத்திலே எடுக்கப்படுவதும் இல்லை. நான் கௌரவ ஜனாதிபதி அவர்களுக்கு கூட வடக்கு மாகாணத்திலே சிஎஸ்டி என்று சொல்லப்படுகிற சிவில் செக்யூரிட்டி டிவிஷன், சிவில் பாதுகாப்பு பிரிவினால் முன்பள்ளிகள் நடத்தப்படுகிற விடயம் தொடர்பாக கடிதம் மூலமாக கூட எழுதியிருந்தேன். ஆனால் இதுவரை இங்கே ராணுவம் முன்பள்ளிகளை நடத்துகிறது, ஆனால் இந்த நாட்டிலே முன்பள்ளிகள், முன்பள்ளி சிறாருடைய கல்வி திட்டம் தொடர்பாக ஏன் தேசிய கல்வி ஆணைக்குழுவினால் ஒரு திட்டத்தை வரையறுக்க முடியவில்லை? இந்த நாட்டிலே ஏன் அந்த முன்பள்ளிகளுக்கு முன்னுரிமை வழங்கப்படவில்லை? இது மிக மிக முக்கியமானது. ஜப்பான் நாட்டிலே எடுத்துக்கொண்டால் ஒரு முன்பள்ளிகளுக்கு கல்வி கற்பிக்கின்ற ஆசிரியர் அவர் ஒரு கலாநிதி பட்டம் வரையும் பெற்றிருக்க வேண்டும் என்ற நியதி இருக்கிறது. உலக நாடுகளில் நீங்கள் ஐரோப்பிய நாடுகளையோ அல்லது அமெரிக்க நாடுகளை எடுத்துக்கொண்டால் முன்பள்ளிகளுக்கான கல்வி செயல்பாடுகளை மேற்கொள்ளுகின்ற ஆசிரியர்கள் கல்வியிலே அதி உயர் தரத்தை பெற்றவர்களாக இருக்க வேண்டும். ஆனால் இலங்கையிலே அவர் எதுவும் படிக்காமல் இருக்கலாம், ஓயல் வரையும் அவர் பாடசாலைக்கு சென்றிருந்தால் கூட பரவாயில்லை, எட்டாம் வகுப்பு சித்தி பெற்றிருந்தால் கூட அவர் முன்பள்ளிகளை நடத்தலாம் என்கிற ஒரு விதிமுறை இலங்கையிலே இருக்கிறது. ஆக இது மாற்றப்பட வேண்டும். இது மிக மிக முக்கியமாக கவனத்தில் எடுக்கப்பட்டு இந்த முன்பள்ளிகள், ப்ரீ ஸ்கூல்ஸ் இந்த நாட்டிலே ஒரு கவனத்துக்குரிய விடயமாக மாற்றப்பட வேண்டும். அவ்வாறு மாற்றப்படுகிற பொழுதுதான் இந்த நாட்டினுடைய கல்வி ஒரு அடித்தளம். 3 வயது குழந்தையிலிருந்து அவர் 5 வயதிலே பாடசாலைக்கு செல்லும் வரை அவருக்கான கல்வி ஒரு சரியான இடத்தை பிடிக்கும். அந்த இடத்தை அவர் சரியாக செய்வதற்கு முன்பள்ளிகளுடைய கல்வி நிலை செம்பரிடப்பட வேண்டும் என்பதே என்னுடைய மிக தாழ்மையான கோரிக்கையாகும். மிக முக்கியமாக மாகாணங்களுக்கு இந்த முன்பள்ளிகளுடைய அதிகாரங்கள் வழங்கப்பட்டிருக்கிறது. ஆனால் மாகாணங்கள் தங்களுடைய நியதி சட்டங்களின் அடிப்படையில் இந்த முன்பள்ளிகளை நடத்த முடியாமல் இருக்கிறார்கள். மாகாணங்களை மேவி சில இடங்களிலே அவர்களுக்கு தெரியாமல் அவருடைய கட்டுப்பாட்டு கப்பால் தான் இந்த முன்பள்ளிகள் நடத்தப்படுகின்றன. இதற்கான உதாரணம் நான் சொன்னேன், வடக்கு மாகாணத்திலே ராணுவம் முன்பள்ளிகளை நடத்துகிறது, அங்கு வடக்கு மாகாணத்துக்கும் அவர்களுக்கும் எந்த சம்பந்தங்களும் இல்லை. ஆகவே இது மாற்றப்பட வேண்டும். இந்த நாட்டில் ஒரு முன்பள்ளி சிறார்களுக்கான ஒரு கல்விக் கொள்கையை தேசிய கல்வி ஆணைக்குழு முன்வைக்க வேண்டும். அவ்வாறு வைக்கப்படுகிற பொழுதுதான் அது ஒரு நல்ல நிலையை, ஒரு மாற்றத்தை அது கொண்டு வரக்கூடியதாக இருக்கும். அதே போல நாட்டினுடைய உயர் நீதிபதிகள், நீதிபதிகளுடைய விடயங்கள் தொடர்பிலே நான் சில பதிவுகளை சொல்ல விரும்புகிறேன். மிக முக்கியமாக இன்று நாட்டிலே பல இலத்திரனியல் ஊடகங்கள் இருக்கின்றன, எழுத்து ஊடகங்கள் இருக்கின்றன, பல முகநூல்கள் இருக்கின்றன. ஆனால் இவையெல்லாம் நாட்டிலே இருக்கின்ற பல தலைவர்களை கொச்சைப்படுத்தி கேவலப்படுத்தி எழுதுகின்றன. யாழ்ப்பாணத்திலே அண்மையில் யாழ்ப்பாண மேல் நீதிமன்ற நீதிபதி இளஞ்செழியன், கிளிநொச்சியினுடைய நீதிபதி ஆனந்தராஜா போன்றோரை ஒரு இணையதளம் மிக கேவலமாக எழுதியிருந்தது. ஆனால் இந்த நாட்டிலே அந்த இணையதளத்தை தடை செய்வதற்கான எந்த காரணங்களும் இல்லை என்று சொல்வது எவ்வளவு நியாயமானது? கௌரவ ஜனாதிபதி அவர்களுடைய முகநூலை ஒரு மாணவன் ஹக் பண்ணியிருந்தான். அவனை அழைத்து ஜனாதிபதி அவனுடைய முதுகிலே தட்டி அவனுக்கு பரிசும் வழங்கியிருந்தார், அவனுடைய திறமையை பாராட்டியிருந்தார். நீங்கள் உடனடியாக ஒரு ஜனாதிபதிக்கு ஒரு பாதிப்பு ஏற்படுகிற பொழுது கண்டுபிடிக்க முடிகிறது, ஒரு பொலிஸ்மா அதிபருக்கு இணையதளத்திலே பாதிப்பு ஏற்படுகிற பொழுது கண்டுபிடிக்க முடிகிறது. ஏன் இந்த நாட்டினுடைய நீதிபதிகளுக்கு ஒரு பாதிப்பு ஏற்படுகிற பொழுது அதனை தடுக்க முடியவில்லை என்றால் இது இந்த நாட்டில் எவ்வளவு மிக பயங்கரமானது? நீதித்துறை சொல்லுகின்றவர்கள் நீதிபதிகள் மீது கேவலமாகவும், கல்விமான்கள் மீது கேவலமாகவும், நாட்டினுடைய தலைவர்களை கேவலமாகவும் இணையதளங்கள் எழுதுகிற பொழுது இந்த நாட்டிலே வளர்கின்ற சின்னஞ்சிறார்கள், இளைஞர் யுவதிகள் நினைக்கிறார்கள் எல்லாருமே இப்படியானவர்கள் தான். ஆகவே இந்த நாட்டிலே இருக்கிறவர்கள் யாரும் நல்ல மனிதர்கள் இல்லை, நாங்களும் இதே போல ஒரு தவறான வழிக்கு செல்லலாம் அல்ல இது ஒரு தவறான வழிதான் என்கிற எண்ணங்களை நாங்கள் கொடுக்கிறோமா? ஆகவே இதற்கு ஒரு சரியான சட்டம் இந்த நாட்டில் இருக்க வேண்டும், இந்த நாட்டில் ஒரு நீதி இருக்க வேண்டும், ஒரு நீதி மேல் இடத்தில் இருந்து எவ்வாறு கொண்டு வரப்பட வேண்டும். கௌரவ ஜனாதிபதி அவர்கள் நேற்று பத்திரிகைகளிலெல்லாம் அவர் அழைத்து அந்த மாணவனை பேசிய விடயங்கள், அவருடைய குடும்பத்தாரோடு பேசிய விடயங்கள், ஏற்கனவே ஜனாதிபதி அவர்களை தாக்க வந்தவரையே அவர் விடுதலை செய்திருக்கிறார் இந்த நாட்டில். ஏனைய கைதிகள் இன்றும் சிறையிலே இருக்கிறார்கள். தயவு செய்து நீங்கள் அதனை கவனத்தில் எடுப்பீர்கள் என்று நான் நினைக்கிறேன். ஆனால் இதே போல இந்த நாட்டிலே சட்டம் எல்லாருக்குமானதாக இருப்பதற்குரிய வழியை ஆற்ற வேண்டும் என்பதை நான் இந்த இடத்திலே பதிவு செய்கிறேன். மிக மிக முக்கியமாக இலத்திரனியல் ஊடகங்கள் இந்த நாட்டினுடைய செயல்பாடுகளில் பல ஊடகங்கள் கேவலமாக நடக்கின்றன. அதிலும் கூட இலத்திரன் ஊடகங்கள் சில அது நடத்தப்படுவது இலங்கை அரசினுடைய படைகளுக்கு கீழே இயங்குகின்ற உளவுத்துறையினால்தான் நடத்தப்படுகிறது. உளவுத்துறையினால்தான் இந்த சில இணையதளங்கள் நடத்தப்படுகின்றன. அந்த இணையதளங்களை தடை செய்யக்கூடிய வல்லமையும் உளவுத்துறையிடம் இருக்கிறது. நாட்டிலே ஒரு பெரிய இந்த நாட்டுக்கு சொந்தமான உளவுத்துறையினால் இந்த இணையதளங்களை அடையாளம் கண்டு இதற்குரியவர்கள் மீது நடவடிக்கை எடுக்கக்கூடிய வல்லமை இல்லை என்றால் நாங்கள் இந்த நாட்டிலே இவ்வளவு படைப்பிரிவுகளையும் இவ்வளவு உளவுத்துறைகளையும் இவ்வளவு செயல்பாடுகளையும் வைத்திருப்பதில் என்ன நியாயங்களை நாங்கள் காண்பிக்க முடியும்? ஆகவே கௌரவ சபாநாயகர் அவர்களே, இது நாளை இன்று நீதிபதிகளாக இருக்கலாம், அரசியல் தலைவர்களாக இருக்கலாம், இது நாளை உங்களை ஜனாதிபதியை இந்த நாட்டினுடைய ஒவ்வொரு உறுப்பினர்களையும் மிக மோசமாக தாக்குகின்ற ஒரு விடயமாக மாறிக்கொண்டிருக்கிறது என்பதை நான் இந்த இடத்திலே சொல்லுகிறேன். உலகம் இன்று வளர்ந்திருக்கிறது. நாங்கள் இந்த சபையிலே எல்லோரும் பேசுகிறோம், நாங்கள் கணினித்துறையில் இன்ஃபர்மேஷன் டெக்னாலஜி கணினியல் துறையிலே இந்த நாடு வளர வேண்டும், அதற்கான பல திட்டங்களை எல்லாம் நாங்கள் பேசுகிறோம். ஆனால் இவ்வாறெல்லாம் பேசுகிற பொழுதுதான் இந்த நாட்டிலே இந்த எதிர்மறையான விளைவுகளும் கொண்டு செல்லப்படுகின்றன. ஆகவே ஒரு நாடு வளர்ற பொழுது, உலகத்தினுடைய போக்குக்கேற்ப நாடு தன்னை தயார்படுத்துகிற பொழுது இந்த விடயங்களிலும் கவனம் செலுத்தப்பட வேண்டும் என்பதை நான் மிக கவனமாக இந்த இடத்திலே பதிவு செய்ய விரும்புகிறேன். மிக மிக முக்கியமாக இந்த எல்லை நிர்ணயங்கள் கிராம அலுவலர்கள் பிரிவுகள் ரீதியாகவும் அல்லது மாகாணங்கள் ரீதியாக மாவட்டங்கள் ரீதியாக பல எல்லை நிர்ணயங்கள் செய்யப்படுகின்றன. நாட்டிலே 331 பிரதேச செயலாளர் பிரிவுகள் காணப்படுகிறது. ஆனால் 336 உள்ளூராட்சி மன்றங்கள் இருக்கின்றன. 331 பிரதேச செயலாளர் பிரிவுகளிலும் சில பிரதேச செயலாளர் பிரிவுகளுக்குரிய பிரதேச சபைகள் இதுவரை உருவாக்கப்படவில்லை. மடு, ஒட்டி சுட்டான், மருதங்கேணி போன்ற பிரதேச செயலகங்கள் கடந்த 20 வருஷங்களுக்கு மேல் இயங்கிக் கொண்டிருக்கின்ற பிரதேச செயலகங்கள். ஆனால் அவற்றுக்குரிய பிரதேச சபைகள் இதுவரை ஒரு தனி சபைகளாக உருவாக்கப்படவில்லை. இதனை விட பல்வேறுபட்ட கிளிநொச்சி, முல்லைத்தீவு போன்ற மாவட்டங்களில் அவசரமாக நகரசபைகள் உருவாக்கப்பட வேண்டும். இந்த மாவட்டங்களின் நகரசபைகள் இல்லாத காரணத்தினால்தான் அங்கு ஒரு தீயணைப்பு படைப்பிரிவு கூட உருவாக்கப்படாமையினால் அந்த இடங்களிலே தீயினால் அனர்த்தங்கள் ஏற்படுகின்ற பொழுது பாரிய அழிவுகளை அந்த மாவட்டங்கள் சந்திக்கின்றது. ஆகவே இந்த இடங்களில் உடனடியாக ஒவ்வொரு மாவட்டங்களுக்கும் இந்த சபைகளுக்கு ஊடாக இந்த இன்றைய சபையிலே எல்லை நிர்ணயத்துக்கு ஊடாக வருகின்ற விடயங்களுக்குள் குறிப்பாக முல்லைத்தீவு, கிளிநொச்சி மாவட்டங்களுக்கான நகர சபைகள் உருவாக்கப்பட வேண்டும். மடு, ஒட்டி சுட்டான், மருதங்கேணி போன்ற இடங்களுக்குரிய ஏற்கனவே கண்டாவளை மருதங்கேணி, மடு, ஒட்டி சுட்டான் இந்த பிரதேச செயலகங்களுக்குரிய பிரதேச சபைகள் கடந்த 25 வருஷங்களுக்கு மேலாக பிரதேச செயலகங்கள் இயங்கிக் கொண்டிருக்கின்றன. இவற்றை தனியான பிரதேசவைகளாக ஆக்குமாறு பல தடவைகள் விண்ணப்பங்கள் செய்யப்பட்டும் கூட இதுவரை எந்த நடவடிக்கைகளும் எடுக்கப்படவில்லை. ஆகவே இது மிக மிக முக்கியமான விடயங்கள். இவை இந்த நாட்டிலே இன்னும் இன்னும் பின்தள்ளப்படுகின்றன. இதனால் பல்வேறு பேருடைய பிரச்சனைகள் இன்னும் ஒரு பாதிப்புக்கும் அந்த மக்கள் தங்களுடைய தேவைகளை நிறைவு செய்வதற்கு பல மைல்கள் நடக்க வேண்டிய தேவையும் காணப்படுகின்றது. இங்கே 2 கிலோமீட்டர் சுற்றளவுள்ள இடங்களில் ஒரு கிராம அலுவலர் பிரிவு இருக்கிறது. ஆனால் 6 கிலோமீட்டர் சுற்றளவுள்ள இடங்களிலும் கிராம அலுவலர் பிரிவு இருக்கிறது. மக்கள் தங்களுடைய தேவைகளை நிறைவு செய்ய பல்வேறுபட்ட இடங்களுக்கு தூரங்களுக்கு நடந்து செல்ல வேண்டிய தேவை காணப்படுகிறது. பல கிராம அலுவலர் பிரிவுகள் 2 அல்லது 3 பிரிக்கப்பட வேண்டிய தேவை இந்த நாட்டிலே காணப்படுகின்றது. நாங்கள் ஏற்கனவே இந்த நாட்டில் ஒரு சட்டம் இருக்கிறது, 200 குடும்பங்களுக்கு ஒரு கிராம அலுவலர். ஆனால் இங்கே 200 குடும்பங்கள் அல்ல, 2000 குடும்பங்கள், 28,000 பேர் கொண்ட பிரதேசங்களுக்கு கூட கிராம அலுவலர் பிரிவுகள் காணப்படுகின்றன. இவை மாற்றப்பட வேண்டும். இவற்றுக்கான புதிய திட்டங்கள் வகுக்கப்பட வேண்டும். இவ்வாறு கொண்டு வரப்படுகிற பொழுதுதான் மக்களுடைய தேவைகள், அவர்களுக்கான அடிப்படை தேவைகள், அடிப்படை வசதிகள் உருவாக்கப்படும். இந்த நிலையை உருவாக்குவதற்கு முயற்சிக்க வேண்டும் என்பதையும் நான் இந்த இடத்திலே பதிவு செய்து கொள்ள விரும்புகிறேன். மிக முக்கியமாக இந்த தேசிய போலீஸ் ஆணைக்குழுவின் ஊடாக பல்வேறுபட்ட விடயங்கள் போலீசாருக்கு வழங்கப்படுகிறது.
ஆர்டர் ப்ளீஸ் மிஸ்டர் ரேஞ்சர் குமார், வாட் இஸ் தி பாயிண்ட் ஆஃப் ஆர்டர்?
கௌரவ உறுப்பினர் அவர்களே, நீங்கள் உங்களது உரையிலே சொன்னீர்கள் 2000 குடும்பங்களுக்கு ஒரு கிராமசேகர் இருக்கிறதாக. அங்கே அசாதாரண சூழ்நிலைக்கு பிறகு அவ்வாறு ஒரு நிலைமை ஏற்பட்டிருக்கின்றது. ஆனால் நூரலிய மாவட்டத்திலே சூழ்நிலைகள் நல்லாக இருக்கும் இந்த நிலையிலே கூட பவந்தலாவ் பிரதேசத்தில் 10,000 குடும்பத்திற்கு ஒரே ஒரு கிராமசேகர் இருக்கின்றார் என்பதை நான்
உங்களுக்காக வந்தான் நான் சேர்ந்து கலைக்கிறேன். இதை உங்களை போல 28,000 பேர்களை கொண்ட இடங்கள் கூட இவ்வாறு இருக்கின்றன. வத்தலையில் வெள்ளவத்தையில் நீங்கள் இருக்கிற குடும்பங்கள், ஒரு கிராம அலுவலருக்கு பிரிவுகளை இருக்கிற குடும்பங்களுடைய எண்ணிக்கைகளை பாருங்கள். அதே போல நீங்கள் சொல்லுங்கள், நூரலியா மாவட்டத்தினுடைய பல்வேறுபட்ட இடங்களில் இவ்வாறு 1,000,000 10,000 குடும்பங்களுக்கு ஒரு கிராம அலுவலர் பிரிவு கூட இருக்கிறது. இவை மாற்றப்பட வேண்டும். இதற்கான திட்டங்களை இந்த ஆணைக்குழுக்கள் தங்களுடைய வேகமான செயல்பாட்டினூடாக எல்லா மக்களுக்கும் சம உரிமை கிடைக்கக்கூடிய வகையில் மாற்றங்களை கொண்டு வர வேண்டும். போலீஸ் ஆணைக்குழு, போலீஸ் ஆணைக்குழுவுக்கு ஆணைக்குழுவூடாக போலீசாருக்குரிய அதிகாரங்கள் பகிர்ந்தளிக்கப்படுகிறது. போலீசார் தங்களுடைய நடவடிக்கைகளை மேற்கொள்வதற்கான ஆலோசனைகள் வழங்கப்படுகிறது. அண்மையிலே நீங்கள் மாயக்கமலையிலே, மாணிக்கமடு மாயக்கமலையிலே இருந்த பௌத்த பிக்குவருடைய செயல்பாடு, அதற்கு பிற்பாடு மட்டக்களப்பிலே அந்த பிக்கு சென்று ஒருவருடைய காணியை பறிக்க எடுக்கின்ற முயற்சிகள் எல்லாம் நீங்கள் ஊடகங்களிலே பார்த்திருப்பீர்கள், பத்திரிகைகளிலே பார்த்திருப்பீர்கள். ஆனால் ஒரு பெண் போலீசாரை ஒரு பௌத்த துறவி அடிக்கிறார், அடித்து கலைக்கிறார், அதே போல போலீசாரை தாக்குகிறார், அவரை அந்த போலீசார் கைது செய்ய முடியாமல் இருக்கிறார்கள். இதற்கு ஜனாதிபதி கட்டளையிட வேண்டுமா, பிரதமர் கட்டளையிட வேண்டுமா? ஏன், போலீசுக்கு அந்த அதிகாரம் இருக்கிறது. அவர் அவரை தாக்க வருகின்றவரை கைது செய்ய முடியும். கிளிநொச்சியிலே ஒரு கர்த்தால் நடைபெற்றது. மாலை நேரம் போலீசாரோடு சில இளைஞர்கள் தர்க்கப்பட்டார்கள். அவர்கள் தர்க்கப்பட்டதற்காக தேடி தேடி அவர்களை கைது செய்கின்றார்கள், அவர்களை பிடித்து செல்கிறார்கள். ஆனால் இதுவரை ஒரு பௌத்த பிக்கு இன்னும் கைது செய்யப்படவில்லை. இது என்ன காரணம்? ஆகவே இந்த நாட்டிலே சட்டம் ஒருவருக்கு ஒரு மாதிரியும் இன்னொருவருக்கு ஒரு மாதிரியுமாக இருக்கக்கூடாது என்பதுதான் மிக முக்கியமானது. எந்தெந்த பகுதிகளில் சட்டம் தன்னுடைய விடயங்களை கையாள வேண்டுமோ, சட்டம் நீதியையும் அந்த தன்னுடைய அந்த சமநிலையையும் பேண வேண்டும். அதனை இந்த போலீஸ் ஆணைக்குழு சரியாக செய்ய வேண்டும் என்பதையும் நான் இந்த இடத்திலே பதிவு செய்து நிறைவு செய்கிறேன். நன்றிகள்.
கரு அன்று பிரியதர்ஷினி ஆபமேட்டுமா?
கரு கதாநாயகத்துமணி, இதாமத்ம வேதகத் காரக சபா அவஸ்தாவுக்கு வச்சன கீப்பையா கதா கிரீன் லம்பிமைக்கான சந்தோஷம் வேணும். விசேஷம் அத திபன தத்துவ அணுவ இத்தாம் வெதகத் அம்ச கணனாவக் சம்பந்த தமாய் மே காரக சபா அவஸ்தாவே வே சீர்ஷ வெங்கர்ல திபெண்ணு மம எக்க என்ன கமதி மேராட்டே கொமிஷன் சபா கேன் விதாயக சா பார்ல பலத்தலவலிங் கொமிஷன் சபா இவத்கல்ல ඊට පසුවේ කොමිෂන් සභාවල යම් යම් අසාර්ථකභාවයේ හෝ වෙනත් කරුණක් මත නැවත සැරයක් කොමිෂන් සභාව වෙනුවට ඒ විධායක බලයට ඒ ආයතන යටත් කරනු ලැබුවා. ඊට පසුව විශේෂයෙන් අධිකරු ජනාධිපතිතුමා ජනවාරි 8 වෙනිදා බලයට පත්වීමෙන් පස්සේ අපි සියලු දෙනාම 19 වෙනි ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව සංශෝධනය කරලා මේ කොමිෂන් සභාව පිළිබඳ අපි නැවත ප්‍රතිපත්තිමය තීන්දුවක් ගත්තා. අපේ රටේ තිබෙන විධායක ජනාධිපති ධුරේ ඒක රාශී වීමේ ප්‍රමාණය ගැන මේ රටේ විවිධ අවස්ථාවල විවිධ මැතිවරණවල වැඩිවද මැතිවරණ ප්‍රකාශවල කරුණු ඉදිරිපත් වුණා. ඒ කරුණු ඉදිරිපත් වීමට මම හිතනවා ඒ කොමිෂන් සභා නිර්මාණය වීම හොඳ දෙයක් කියලා. නමුත් අද මේ කතාවට ඇහුම්කන් දෙනකොට මට පේනවා මේ කොමිෂන් සභාවන් පිළිබඳව යම් යම් මත තිබෙනවා. මම හිතනවා කොමිෂන් සභා ඇතිවිය යුත්තේ අපේ රටේ තිබෙන දීර්ඝකාලීනව විවිධ ශේත්‍රයන්හි ඌනතාවයන් හොඳට අධ්‍යයනය කරලා ඒවා සම්බන්ධයෙන් අවශ්‍ය පිළියම් මෙදීමට කියලා. නැතුව පරිපාලන කටයුතු සඳහා පමණක් නෙමෙයි කියලා. පසුගිය අවස්ථාවෙත් සිද්ධ වුණේ පරිපාලන කටයුතු වෙනුවෙන් පමණක් කොමිෂන් සභා ක්‍රියා කරන්න යෑමෙන් ගැටුම් නිර්මාණය වුණා විවිධ අංශවල. මම විශ්වාස කරනවා අද කොමිෂන් සභාවල පරමාර්ථය විය යුත්තේ බරපතල ලෙස මූලික කටයුතු වලට මැදිහත් වෙනවට වඩා ප්‍රතිපත්තිමය වශයෙන් කරුණු ගොනු කිරීමට ක්‍රියාත්මක කිරීම. මොකද අද මම හිතනවා කොමිෂන් සභාවලට පත් කිරීමේදී කොමිෂන් සභාවලට පත්වන විවස්ථාදායක සභාවෙන් පත්වෙන අය බොහෝ දුරට ඒ කොමිෂන් සභාවල අනාගතය නිර්මාණය කරන්න පුළුවන් අය බවට පත් වෙන. අපි දන්නවා ලෝකයේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා දියුණු වෙනකොට ඒ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා දියුණු වෙන්නේ ඒ බලතල බෙදීම කියන ක්‍රමය වඩා සාර්ථක ජනතාවට පෙනුනොත්. විශේෂයෙන් ව්‍යවස්ථාදායකයට පෙනුනොත්. ව්‍යවස්ථාදායකයට පෙනුනේ නැත්තම් ඒ බලතල බෙදීම නිශ්ලේෂිතුවෙන්නේ නැහැ කියලා, එහෙම නැත්තම් ඒ පිළිබඳ ක්‍රියාවලියේ ගැටළු සහගත බව පළ වුණොත් ඒ පිළිබඳ නැවත යම් දවසක මේ ව්‍යවස්ථාදායකේ ක්‍රියා කරයි කියන එකයි මගේ අදහස. ඒ නිසා අපිට අද අවශ්‍යයි ඉදිරියට යා හැකි වැඩපිළිවෙලක්. ඒ නිසා කොමිෂන් සභාවන් ක්‍රියාත්මක විය යුත්තේ පැහැදිලි ලෙසම අපේ රටේ ඊළඟ අනාගතය නිර්මාණය කරන විදිහට. දැන් උදාහරණයක් වශයෙන් අපේ මන්ත්‍රීතුමන්ලා කිව්වා සමහර ප්‍රදේශවල ග්‍රාම නිලධාරීන් ඉන්නේ විශාල උද්ගලීන් සංඛ්‍යාවට එක්කෙනෙක් කියලා. ඉතින් ඒ අනුව කවුද මේ පිළිබඳ පර්යේෂණ පවත්වන්නේ? කවුද මේ පිළිබඳ දත්ත එකතු කරන්නේ? කවුද මේ පිළිබඳව අවසන් තීන්දුව යෝජනා කරන්නේ? ඒ සඳහා තමයි මං හිතන්නේ ප්‍රධාන වශයෙන් මේ කොමිෂන් සභාව පවර්ලා තියෙන්නේ. ඒ නිසා මේ කොමිෂන් සභාවන්ට පර්යේෂණ අංශයන් තිබිය යුතුයි. ඒ පර්යේෂණ අංශයන් සඳහා පුද්ගලයින් යොදා ගැනීම සඳහා අවශ්‍ය වන ක්‍රමවේදයන් සහ ඒ සඳහා මුදල් අපි ලබා දිය යුතුයි. ඒ වගේම ඒ සඳහා ක්‍රියාත්මක වීම සඳහා වැඩපිළිවෙලක් ඒ කොමිෂන් සභාවන් විසින් ක්‍රියාත්මක කළ යුතුයි. ඒක පොලිස් කොමිෂන් සභාවද, රාජ්‍ය සේවා කොමිෂන් සභාවද, අධිකරණ සේවා කොමිෂන් සභාවද, මේ කියන සෑම අංශයකට මේක අදාළ විය යුතුයි කියන එකයි මගේ අදහසලා තියෙන. එහෙම වුණොත් තමයි මේ කොමිෂන් සභාවක් රටේ විධායකයේ සහ ව්‍යවස්ථාදායකයේ අදහස් අනුව ක්‍රියාත්මක වෙන තැනකට අපිට පත් වෙන්නේ. එහෙම නැති වුණොත් නැවත සැරයක් හුදු මාරුවීම් සහ උසස් වීම වෙනුවෙන් පමණක් විවෘත වෙන තත්ත්වයන් බවට පත් වුණොත් පැහැදිලිවම කොමිෂන් සභාවල පරමාදර්ශයම නැත්තම් පාර්ලිමේන්තුව විසින් ලබා දෙන ලද ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සංශෝධනය මගින් ලබා දෙන කාර්යයන් ඉටු කිරීමට අවශ්‍ය වෙනවා. 19 ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව යටතේ අපි දන්නවා ජාතිකරු ජනාධිපතිතුමා සතුව තිබුණු එක වැදගත් බලයක් ඉවත් වුණා. ඒ තමයි පාර්ලිමේන්තුව ස්ට්‍රෙස් කළා අවුරුද්දකට පස්සේ විසිරවීමේ බලය. නමුත් ඒ ඇරුණාම අතිගරු ජනාධිපතිතුමාගේ බලතල අඩුවීමක් හෝ කාර්යන්වයනවීමක් සිදු වෙලා නැහැ. ඒ නිසා එතුමාට ලොකු වගකීමක් තිබෙනවා. අද විශේෂයෙන්ම මේ සියලුම ආයතන කළමනාකරණය කිරීමත් ඒ වගේම වැඩ කටයුතු කිරීමත් මට පේනවා. අද මේ තිබෙන යටතේ තිබෙන ස්ථාන ගත්තොත් එතුමා ජනාධිපති අරමුදල, ජනාධිපති පරීක්ෂණ කොමිෂන් සභාව, උපාය මාර්ග ව්‍යවසාය කළමනාකරණ ආයතන, ඒ වගේම ජනාධිපතිතුමා යටත් තියෙන සමහර වැඩසටහන්, මේ ගණනාවක් විශේෂ ව්‍යාපෘතියන්ස ක්‍රියාත්මක වෙනවා. ඒ නිසා මම හිතනවා ජනාධිපතිතුමාගේ කාර්යභාරය වඩා පුළුල් ලෙස සහ වෙනදා නොතිබුණු ආකාරයට සම්බන්ධීකරණ කාර්යාවලියකට යොමු වෙලා තිබෙනවා. ඒ නිසා මම විශ්වාස කරනවා මේ කාර්ය වෙනුවෙන් එතුමා සෑහෙන පමණ මැදිහත් වීමකින් ක්‍රියා කරනවා කියලා. ඒ නිසා යම් කෙනෙක් කියනවා නම් මම හිතනවා අපේ රටේ ජනාධිපති ක්‍රමය නිර්මාණය වුණේ මේ පාර්ලිමේන්තුව අසමත් වුණු එක ක්‍රියාවක් කරන්න. ඒ පාර්ලිමේන්තුවට අසමත් වුණා 1947 පස්සේ. දිගින් දිගටම ලංකාවේ ඉතිහාසය ආරම්භ බැරුවොත් 1970 සහ 77 කියන සීමාවෙන් මෙහා පැත්තට උනාට පස්සේ පාර්ලිමේන්තුවට ස්ථාවර භාවයක් රටේ නිර්මාණය කිරීමට අසමත් වුණා. මොකද අපේ රටේ ස්ථාවර භාවයක් නිර්මාණය නොවන පාර්ලිමේන්තුවක් විශාල ගැටුම්කාරී ස්වරූපයන් ඇති කෙරුවා. අපිට ජාතික ඒකාග්‍රතාවයන් නිර්මාණය කරන්න බැරි වුණා. ජාතීන් අතර සමගිය සමාජය නිර්මාණය කරන්න බැරි වුණා. ජාතීන් අතර ගැටුම්කාරී තත්ත්වයන් සමහන් කිරීම සඳහා වන වැඩපිළිවෙළ නිර්මාණය කරන්න බැරි වුණා. ඒ උඩ තමයි විධායක ජනාධිපති ක්‍රමයක් නිර්මාණය වුණේ. නමුත් ඒ විධායක ජනාධිපති ක්‍රමය නිර්මාණය වුණාට පස්සේ ඒකේ බලතල පුද්ගලයෙක් වටේ ඒක රාශිය වුණා. ඒ ජනාධිපතිවරු කිසි කෙනෙක් කල්පනා කරුවේ නැහැ මේ ඒක රාශිය වෙනුවට එක්තරා විදියකට මේවා තවත් පාර්ලිමේන්තුවට හෝ වෙනත් අංශවලට ඒවා ගොනු කිරීමෙන් එයාරහා රටේ පරිපාලනය ගෙන යන්නේ. ඒ නිසා අපිට ලෝක ඉතිහාසයේ විශාල නිර්මාණයන් එහෙම නැත්නම් ලෝක ඉතිහාසයේ අපිට උගන්වන කරුණු රාශියක් තිබෙනවා කොහොමද නිවැරදි ප්‍රජාතන්ත්‍රවාදී පාලනයක් ගෙනියන්නේ කියලා. ඒ ගෙනියන අවස්ථාවේදී ජාතීන් අතර එකමුතුකම ඇති කිරීම ප්‍රධාන වැදගත්කමක්. ඒක අද ජනාධිපතිතුමාගේ මූලික කාර්යයක් හැටියට අද එකතු වෙලා තියෙනවා. ඒ නිසා මම විශ්වාස කරනවා අපි මේ අද විශේෂයෙන්ම ඉදිරිපත් කරන මේ අයවැය ශීර්ෂය යටතේ එතුමාගේ කාර්යභාරය වෙනදාට වඩා වෙන අංශවලින් පුළුල්ලා තියෙන බව පිළිගත යුතුයි. ඒ නිසා ඒ පුළුල්ලා තියෙන වැඩ කොටස කර ගැනීම සඳහා එතුමාට අවශ්‍ය කරන සහාය අපි සියලු දෙනාම ලබා දිය යුතුයි කියන එකයි මගේ අදහස. ඒ වගේම විශේෂයෙන්ම අද එතුමා විශේෂ වැඩපිළිවෙළක් රැසක් කරනවා වකුගඩු නිවාරණය පිළිබඳ ලොකු වැඩපිළිවෙලක් අරගෙන යනවා. මම ඔබ දන්නවා ලංකාවේ පළාත් ගණනාවක සොයාගත නොහැකි අඳුනාගත නොහැකි වකුගඩු රෝගයක් ක්‍රියාත්මක වෙනවා. මේ පිළිබඳ විවිධ තර්ක තිබෙනවා. තාමත් ඒක තර්කයක්වත් සම්බන්ධ වෙලා නැහැ. ඒ නිසා පැහැදිලි ලෙසම මම විශ්වාස කරනවා ඒ පිළිබඳ එතුමා ලොකු මහන්සියකින් වැඩ කරනවා. කුරුණෑගල දිස්ත්‍රික්කයේ මම ජීවත් වෙන දිස්ත්‍රික්කයේ දැන් යම් යම් ප්‍රදේශවලට මේ වකුගඩු රෝගේ පැතිරලා තියෙනවා. මට ඊයේ පෙරේද දැනගන්න ලැබුණා මම ජීවත් වන කුරුණෑගල දිස්ත්‍රික්කයේ අන්තිම කෙරෝලෙත් කඩුගම්පලාසනේත් වකුගඩු රෝගීන් කීප දෙනෙක් ගැන මට දැනගන්න ලැබුණා. ඒ අනුව ඒකේ පැහැදිලි වෙන්නේ ඒක සම්පූර්ණයෙන් බස්නාහිර පළාත දක්වා ව්‍යාප්ත වීමේ බරපතල ප්‍රශ්නයක් තියෙනවා. ඒ වගේම මම විශ්වාස කරනවා මද්‍රව්‍ය නිවාරණය අපේ රටේ මද්‍රව්‍ය නිවාරණය පිළිබඳ විවිධ වැඩපිළිවෙළ
ගරු ඇමතිතුමා විනාඩි දෙකක් තියෙනවා ඔබතුමාට.
ඒ මද්‍රව්‍ය නිවාරණය පිළිබඳ කටයුත්තේදී එතුමා විශාල වැඩ කොටසක් කරනවා. එතුමාද ජාත්‍යන්තරයේ මද්‍රව්‍ය නිවාරණ වැඩපිළිවෙළටත් සහාය දෙනවා. විශේෂයෙන් දුම්මැටි පිළිබඳව එතුමා විශාල ඉදිරියට යෑමක් ගිහිල්ලා තියෙනවා. මද්‍රව්‍ය නිවාරණය කියන එක හෝ දුම්පානය නැවැත්වීම හෝ බලයෙන් හෝ නීතියෙන් කරන්න පුළුවන් දෙයක් කියලා අපි කවුරුවත් විශ්වාස කරන්නේ නැහැ. මේ සඳහා යම් පෙළඹවීමක් තිබිය යුතුයි. ආදර්ශයක් තිබිය යුතුයි. ඒ වගේම අපි යම් වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කළ යුතුයි. මම විශ්වාස කරනවා ඒ සඳහා එතුමා විශාල වැඩ කොටසක් කරන්න යනවා කියලා. මොකද රටක් සංවර්ධනය වෙනවා නම් රටක් ඉදිරියට ගෙනියනවා නම් හුඟක් දුරට මේ වගේ ක්‍රියාවලින් ජනතාව මුදා ගැනීමට අවශ්‍ය අපි අද දන්නවා අපේ ගම්බද ප්‍රදේශවල බීමත්කම විශාල ප්‍රශ්නයක්. විශේෂයෙන් කඳුකර ප්‍රදේශවල බීමත්කම විශාල වශයෙන් වැඩි වෙලා තියෙනවා. ඒ වගේම උතුරු පළාතේ බීමත්කම විශාල වශයෙන් අපිට දකින්න තියෙනවා. එනිසා බීමත්කම නැති කිරීම සඳහා වැඩපිළිවෙළ රාශියක් නිර්මාණය කරන්න සිදු වෙනවා. එනිසා කරු කතානායකතුමනි මේ වැය ශීර්ෂ යටතේ සියල්ල සඳහා ඉඳ තිබෙනවා. ඒ සඳහා අපි අපේ සහාය ලබා දෙන මම මතක් කරමින් මගේ කාරණා මෙතනින් අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරු පාටලි චම්පික රණෝක මැතිතුමා.
කතානායකතුමනි මම පළවෙනිම අපේ ක්‍රියාලය මැතිතුමාට ස්තුතිවන්ත වෙනවා මේ අවස්ථාව ලබා දීම ගැන. පළමුවෙන්ම අද අපි ජනාධිපතිතුමාගේ කාර්යාලයත් අග්‍රාමාත්‍යතුමාගේ කාර්යාලයත් ස්වාධීන කොමිෂන් සභා ඇතුළු ආයතන 25ක් සම්බන්ධයෙන් අද කාර්යක සභා අවස්ථාවට සම්බන්ධ වෙන මේ අවස්ථාවේදී මූලික කරුණු කීපයක් පිළිබඳව මේ ගරු සභාවේ අවධානය යොමු කරන්නට කැමැති. මේ රටේ නාගරීකරණ ක්‍රියාවලියේ 1982 දී ඇතිකරගත් වැදගත් ප්‍රතිපත්තියක් තමයි මේ බත්තරමුල්ල කෝට්ටේ ප්‍රදේශය පරිපාලන නගරයේ හැටියට සංවිධානය කිරීම. එහි එක් පියවරක් හැටියට තමයි මේ පාර්ලිමේන්තුව මෙතන ස්ථාපිත කළේ. ඒ වගේම තවත් රාජ්‍ය ආයතන ගණනාවක් මේ ප්‍රදේශයට ගෙනාවේ. අද මේ ප්‍රදේශයේ ඉතාමත්ම නාගරීකරණයෙන් ඒ වගේම මාර්ග තදබදේ සහ අනිකුත් ඉඩම් වටිනාකම් පිළිබඳ තත්ත්වයන්ගෙන් ඉතාමත්ම ප්‍රබල තත්වයකට නාගරීකරණ ඒ සම්මත අනුව පත්වෙලා තිබෙනවා. ඒ නිසා අපි දැන් මේ ප්‍රදේශයට විශේෂ සැලසුමක් ඇති කරලා තියෙනවා. අතිගරු ජනාධිපතිතුමාගේ ඒ නිල නිවාසය සහ කාර්යාලය ඉදිකරන්න විශාල වියදමක් දරලා සැලසුම් හදලා ඒ ඉඩම සකස් කළා. නමුත් ඒ ව්‍යාපෘතිය අත්හැර දමනු ලැබුවා. ඒ වගේම අද මේ ප්‍රදේශයට එන්න තියෙන මාර්ග තදපදේ විශේෂයෙන්ම අපි කොල්ලුපිටියේ සිට පාර්ලිමේන්තුව දක්වා එන මාර්ගය තමයි ප්‍රධාන රටේ ප්‍රධාන මාර්ගය හැටියට හඳුනාගෙන තියෙන්නේ. නමුත් ඒ මාර්ගය අද පැය එකයි කාලක් පැය එකහමාරක් පමණ ගත වෙන කාලයක් බවට පත් වෙලා තිබෙනවා. ඒ නිසා අපි ඉදිරි කාලයේදී බත්තරමුල්ල ප්‍රධාන ප්‍රවාහන මධ්‍යස්ථානයක් ඉදි කරන්නත් ඒ වගේම දුම්රිය සහල් දුම්රිය පද්ධතියක් මගින් සම්බන්ධ කරන්නත් අධිවේගී මාර්ග ජාලයට සම්බන්ධ කරන්නත් කටයුතු කරනවා. වගේ මම හිතනවා අපි මේ ගරු පාර්ලිමේන්තුව පටු වාද විවාද වලින් බැහැර වෙලා මේ ජනාධිපති කාර්යාලය අග්‍රාමාත්‍ය කාර්යාලය ස්වාධීන කොමිෂන් සභා කාර්යාල ආදී සියල්ලම මේ පාර්ලිමේන්තු පරිශ්‍රයවට පිහිටවීම සඳහා අපි සකස් කොට තිබෙන මේ නාගරික සැලසුම අපට අඩුම තරමින් දැන් මේ සැලසුමේ වැඩ හුඟක් දුරට අවසන්. ඒ සඳහා කමිටුකුත් පත් කර තිබෙනවා. ඒ ක්‍රියාවලිය ක්‍රියාත්මක කිරීම සඳහා අපට අවසරය ලබා දෙයි කියලා අපි කල්පනා කරනවා. මොකද ඒකට මේ වියදම් යනවා මාලිගා හදනවා වගේ චෝදනා වලින් දැන් තවදුරටත් මේ රට ඉදිරියට යන්න බෑ. මේ ප්‍රදේශයේ විධිමත් පරිපාලන නගරයක් බවට පත් කළා මේ මාර්ග අසහනය දුරු කළා විවිධ කොළඹ නගරයේ ඇති කරලා තිබෙන ඒ අපේ කලාපකරණ සැලැස්මට අනුකූලව ඒ කටයුතු සිදු කළ යුතු වෙනවා. ඒ අනුව කොළඹ නගරයේ අවට ප්‍රදේශයේ ප්‍රධාන වාණිජ මධ්‍යස්ථානයක් හැටියටත් පරිපාලන නගරයේ හැටියට මේ ප්‍රදේශයත් ගොඩනැගුවාම දැනට මේ ස්වාධීන කොමිෂන් සභා ආදී තියෙන ප්‍රධාන ප්‍රශ්න මේ පාර්ලිමේන්තුව ඉතා උනන්දුවෙන් මේ පනත මේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සංශෝධනය කළාට තාමත් ඒ අදාළ කොමිෂන් සභාවලට අවශ්‍ය කරන ඒ කාර්යාල පහසුකම් ඒ වගේම උපකරණ පහසුකම් ඒ වගේම අනිකුත් අනපනත් වලින් ඒ ආයතන බලාත්ම කිරීමේ වැඩ කොටස සිදු කර නැති බව කනගාටු වුණත් ප්‍රකාශ කරන්න ඕන. ඒ නිසා ඒ කටයුතු විධිමත් කිරීමට ඉදිරි කාලයේදී අපි සියලු දෙනාම කටයුතු කළ යුතු බව මේ අවස්ථාවේ ප්‍රකාශ කරන්න ඕන. ඒ වගේම විශේෂයෙන්ම අද අධිකරණයේ කාරණා කටයුතු ගැනත් කෙටි කරුණු දැක්වීමක් දක්වන්න ඕනි. අධිකරණයේ ස්වාධීන විය යුතුයි කියන එක පිළිබඳ විශාල මතයක් මේ සමාජය තුළ ඇති වුණා. ඒ අනුව ඒ ස්වාධීන අධිකරණයක් පිහිටවීම සඳහා අවශ්‍ය කරන පියවර අධිකරු ජනාධිපතිතුමා බලයට පත් වුණාට පස්සේ ජනවාරි 8 වෙනිදා ප්‍රබල පියවර ගණනාවක් ලැබුවා. අද ඒ අධිකරණයේ සියලු පත්වීම් විශේෂයෙන්ම ඉහළ අධිකරණවල පත්වීම් සුදුසුකම් මත කුසලතාවය මත ජේෂ්ඨත්වය මත අත්දැකීම මත පත් කර තිබෙනවා. ඒ ගැන මා හිතන්නේ කිසිම කෙනෙක්ට විවාදයක් නැහැ. නමුත් අධිකරණයක් ස්වාධීන වූ පමණින් යුක්තිය ඉටු නොවන බව අපේ මේ පසුගිය කාලයේ අපේ අත්දැකීම් වලින් අපිට පෙනී ගිහින් තිබෙනවා. අධිකරණයක් ස්වාධීන වන අතරේ අධිකරණය අපක්ෂපාතී විය යුතුයි, අධිකරණය කාර්යක්ෂම විය යුතුයි. අධිකරණයේ යම් යම් තීරණ තීන්දුව පේන්න තියෙනවා නම් එළියට අපක්ෂපාතී නැහැ කියලා එක් එක් සැකකරුවන් සඳහා වෙන වෙනස් ආකාරයේ ප්‍රමිතීන් ක්‍රියාත්මක වෙනවා කියලා ඒ අධිකරණයේ අපක්ෂපාතීත්වය කඩ වෙනවා. උදාහරණයක් හැටියට රාජ්‍ය දේපල අපහරණය කළා කියලා එක් පිරිසක් එක් පුජ්‍යලයෙක් දෙන්නෙක් මාස ගණන් අවුරුදු ගණන් රිමාන්ඩ් බන්දරාගාරගත කරන අධිකරණයේ ප්‍රකෝටි ගණන් ධනය වංචා කරපු අයට ඉතා කෙටි කලක් ඇතුළත අප ලබා දීම් සිද්ධ කරනකොට ඒ අධිකරණයේ අපක්ෂපාතීත්වය පිළිබඳව පැහැදිලි ප්‍රශ්නාර්ථයක් අප වෙත නැගෙනවා. ඒ නිසා ඒ අධිකරණ සේවා කොමිසමටත් අධිකරණයටත් මේ පාර්ලිමේන්තුවටත් ප්‍රධාන නීති තනන්න හැට වගකීමක් තියෙනවා. අධිකරණය ස්වාධීන කරන අතරේ අධිකරණයේ අපක්ෂපාතීත්වය ස්ථාවර කරන්න, අධිකරණයේ අපක්ෂපාතීත්වය සහතික කරන්න. ඒ වගේම අධිකරණයේ කාර්යක්ෂමතාවය ඇතැම් නඩු අවුරුදු ගණන් ඒ වගේම දශක ගණන් ඇදී යන තත්ත්වයක් අපට පේන්න තියෙනවා. මට මතකයි අපේ ප්‍රින්ස් ගුණසේකර මැතිතුමා මේ පාර්ලිමේන්තුවේ ජ්‍යෙෂ්ඨ නායකයෙක්. එතුමා 1989 ඇතිවෙච්ච සිදුවීම් නිසා එංගලන්තයට පලා ගියා. ඒ අවස්ථාවේ ඔහු ලේක් හවුස් ආයතනයට විරුද්ධව අපහාස නඩුවක් පැනුවා. ඒ අපහාස නඩුව දැන් 1990 ඉඳන් අද 2016යි, අවුරුදු 26ක් එතුමාගේ ජීවිතයේ අවසාන කාලය. නමුත් ඒ නඩුව අවසන් වෙලා තීන්දුවක් ක්‍රියාත්මක කළා යුක්තිය ඉෂ්ට වෙලා නැහැ. ඒ වගේ අවස්ථා ගණනාවක් අපට මේ රාජ්‍ය දේපල අපහරණය සහ අනිකුත් කාරණා සම්බන්ධයෙන් දැක බලා ගන්න පුළුවන්. ඒ නිසා අධිකරණයේ පමණක් නෙවෙයි නීතිපති දෙපාර්තමේන්තුව පොලිසිය මේ හැම තැනකින්ම අපක්ෂපාතීත්වයට අමතරව කාර්යක්ෂම නඩු විභාග ක්‍රමයක් අත්‍යවශ්‍ය වෙලා තියෙනවා අපට ඉදිරියට යන්න. විශේෂයෙන්ම දූෂණ වංචා පිළිබඳ කාරණාවලදී ඉක්මන් යුක්තිය ඉටුවීමක් සමාජය තුළ සිද්ධ නොවුනොත් ඒක අපට ජනවාරි 8 වෙනිදා ලැබිච්චේ ජනවරමට පටහැනි වයාමක් විතරක් නෙවෙයි ජනතාවගේ අභිලාෂයන්ට පටහැනි වයාමක් වෙනවා. ඒ නිසා ඒ ජනතා අභිලාෂිෂ්ට කරන්න නම් විශේෂ අධිකරණ ක්‍රියාදාමයක් මගින් පවතින අධිකරණ ක්‍රියාදාමය තුලින් හෝ ඉක්මන් ක්‍රියාකාරීත්වයක් මගින් යුක්තිය ඉටුවීම අත්‍යවශ්‍යයි. අපි මේ දේ අවධාරණය කරන්න ඕනේ. මේ රට සැලකිය යුතු කැරලි ප්‍රමාණයකට මුණදුන් රටක්. මේ රට විදේශ පරගැති පිරිස් වලට යටත් වූ අවස්ථාවලදී කැරලි ගණනාවක් සිද්ධ වුණා. හුඟක් කැරලි ඒව පිළිබඳ හරියමං වාර්තා පවා ඇති වෙලා නැහැ. අපි දන්නේ 1718 කැරල්ලක් ගැහුවා.
දරුව ඇමතුමා තා විනාඩි 5ක් තියෙනවා ඔබතුමාට.
148 කැරල්ලක් ගැහුවා කියලා විතරයි අපි දන්නේ. නමුත් ඒ අතරතුර කාලයේ 13 වතාවක් එවැනි සන්නද්ධ නැගිටීම් බ්‍රිතාන්‍යයට එරෙහිව සිද්ධ වුණා. ඒ වගේම ලේ බිඳක්වත් නොසොල්ලා ගත්තයි කියන නිදහසෙන් පස්සේ විශාල වශයෙන් ලේ වැගිරීම් උතුරේ දකුණේ සිද්ධ වෙලා තියෙනවා. මේ ලේ වැගිරීම් වලට තරුණ ක්‍රියාකාරීත්වයන්ට එක ප්‍රධාන හේතුවක් ඇටිය තියෙන්නේ මොකද්ද? යුක්තිය ඉටු වෙන්නේ නෑය කියන අදහසයි. ඒ නිසා මේ සියලු දෙනාම වගකීමෙන් වටහා ගත යුතුයි. අධිකරණ ක්‍රියාදාමය තුලින් යුක්තිය ඉටු වෙන්නේ නැත්නම් අනිවාර්යයෙන්ම තරුණ සහ අනිකුත් සමාජ කැරල්ලකට ඒක මූලාරම්භ වෙන විත්තිය. අපේ රටේ එක්තරා සංඛ්‍යාලේඛනයක් අනුව රාජ්‍ය නෝන් සංවිධානයක් කරපු අපරාධ සම්බන්ධයෙන් අපරාධවලින් 140යි නඩු පවරලා තියෙන්නේ. ඒ නඩු පවරපු අපරාධ සිවිල් අපරාධවලුත් 96%ක්ම අවසානයේ නිදහස් වෙලා තියෙනවා. එහෙමනම් මේ අධිකරණ ක්‍රියාදාමයේ කාර්යක්ෂමතාවයේ අපක්ෂපාතීත්වය පිළිබඳ බරපතල ගැටලුවක් තියෙනවා. මේක සංසන්දනය කරන්න ඕනේ ජපානයත් එක්ක. ජපානයේ සෑම සිවිල් අපරාධයක්ම වාර්තා වෙච්ච ඒවට නඩු පවරලා තියෙනවා. නඩු පවරපු සෑම එක්කෙනාටම වරදකාරීත්වය ලබා දීලා තියෙනවා. ඒ නිසා ඉතාම අඩු අපරාධ සංවිධානයක් තියෙන රටක් බවට ඒ රට පත් වෙලා තියෙනවා. ඒක සමාජ සංහිඳියාවට පමණක් නෙවෙයි, ඒක ආර්ථික ගමනටත් ඉතා අත්‍යවශ්‍ය කාරණයක් බව අවධාරණය කරන්න ඕනේ. ඒ අනුව අධිකරණයේ ස්වාධීනත්වය පමණක් නෙවෙයි, අපක්ෂපාතීත්වයත් කාර්යක්ෂමතාවයත් ඉතා අත්‍යවශ්‍ය බව අවධාරණය කරන්න ඕනේ. ඒ වගේම අද මේ මාතෘකාවට අදාළ නොවුනත් නව ව්‍යවස්ථාවක් සැකසීම සඳහා වෙච්ච අනුකමිටු 6ක වාර්තා නිකුත් වුණා. ඒවා පිළිබඳ මේ පාර්ලිමේන්තුව ලබන මාසයේ වාද විවාද කරන්න නියමිතයි. ව්‍යවස්ථාවක් අනිවාර්යයෙන්ම මහා සම්මතයෙන් සම්මත කරගත යුතුයි. 1972දීත් 78දීත් අදාළ පාර්ශ්වයන් වලට ඒ ඉදිරිපත් කරපු පක්ෂවලට 3-2 බලය තිබිච්ච නිසා ඒ අයට ඒ ව්‍යවස්ථාවන් සම්මත කරගැනීමේ හැකියාව ලැබුණා. ඒ වගේම ඒ කිසිවක් ජනමත විචාරණයකට තුඩු දුන්නේ නැහැ. නමුත් මේ පාර්ලිමේන්තුවට අපි ඉදිරිපත් කළ තියෙන යෝජනාව අනුව ජනමත විචාරණයක් ඒ සම්බන්ධයෙන් පැවැත්විය යුතුයි. ඉතින් ඒ සඳහා මහා සම්මතයක් ඇති කරගත යුතුයි. මොකද ව්‍යවස්ථාවක වගන්ති 100ක් හමාරක් තියෙනවා. ඕකට එකඟ වෙන්න ওই වගන්ති 100ටම එකඟ වෙන්නත් පුළුවන්. එක වගන්තියකට හරි විරුද්ධ නම් මුළු ව්‍යවස්ථාවටම විරුද්ධ වෙන්නත් පුළුවන්. ඒ නිසා මේ සම්බන්ධයෙන් විවෘත බහුතර සම්මුතියක් නෙවෙයි, සමස්ත සම්මුතියක් ඇතුව නව ව්‍යවස්ථාවක් සකසාගත යුතුයි. එතනදී අපි අපේ ප්‍රමුඛතා විශේෂයෙන්ම හඳුනාගත යුතුයි. විශේෂයෙන්ම අපි මැතිවරණ ක්‍රමය වෙනස් කර ගැනීම පිළිබඳ දැවෙන උවමනාවක් මේ සමාජයේ තියෙනවා. ඒ දැවෙන උවමනාව අපි විසින් සංසිඳුව යුතුයි. ඒ වගේම මෙතෙන්දී අපි අමතක කරන්න හොඳ නැහැ ව්‍යවස්ථාවක් වගේ එක පැත්තකින් රාජ්‍ය ස්ථාවරත්වය, අනික් පැත්තෙන් ජනතාවගේ ප්‍රජාතන්ත්‍රවාදය. 78 ව්‍යවස්ථාව මගින් ආර්ථික සංවර්ධනය ප්‍රමුඛ කරගත්ත නිසා ප්‍රජාතන්ත්‍රවාදය කිසියම් දුරකට තල්ලු කළා දාලා රාජ්‍ය ස්ථාවරත්වය මුල් තැනට ගත්තා. රාජ්‍ය ස්ථාවරත්වය ආර්ථික ස්ථාවරත්වය වෙන්න පුළුවන්, දේශපාලන ස්ථාවරත්වය වෙන්න පුළුවන්, ආරක්ෂක ස්ථාවරත්වය වෙන්න පුළුවන්. අද වෙනකොට නම් ඒකට පරිසර ස්ථාවරත්වයත් එකතු වෙලා තියෙන්න පුළුවන්. ඒ වගේම අනිත් පැත්තට තර්කයේ ගොඩනගලා තියෙන හැකිතාග්‍රුට ප්‍රජාතන්ත්‍රවාදය දෙන්න ඕනි, හැකිතාග්‍රුට පහළට ප්‍රජාතන්ත්‍රවාදය ගෙනියන්න ඕනේ කියලා. ඒ මගින් ඇතැම් විට රාජ්‍ය ස්ථාවරත්වයේ අභියෝගයට ලක් වෙන්න පුළුවන්. ඒ නිසා රාජ්‍යයේ ස්වභාවය පිළිබඳ ප්‍රශ්නයේදී, රාජ්‍ය හා ආගම අතර තියෙන සම්බන්ධය පිළිබඳ ප්‍රශ්නයේදී, විධායකයේ ව්‍යවස්ථාදායකයේ හා අධිකරණයේ පිළිබඳව තියෙන ප්‍රශ්නවලදී, මැතිවරණ ක්‍රමයේ පිළිබඳ තියෙන ප්‍රශ්නවලදී,
තව විනාඩි දෙකක් තියෙනවා ගරු ඇමතුමා,
රාජ්‍යයේ ස්ථාවරත්වය කඩ නොවන ආකාරයට අපි ක්‍රියා කළ යුතුයි. මොකද අද ලෝකය ශීඝ්‍ර වෙනසකට ලක් වෙමින් තියෙනවා. අපි කැමති වුණත් අකමැති වුණත් බටහිර ලෝකය අද ශීඝ්‍ර වෙනසකට ලක් වෙමින් තිබෙනවා. දශක 4-3ක් තිස්සේ ගෙනිච්ච නිදහස් වෙළඳාම, ගෝලීයකරණය වැනි වදන් අද ඉතිහාසයට එකතු වෙමින් තියෙනවා. ඒ වෙනුවට ප්‍රබල ජාතිකත්වයේ සහ ආරක්ෂණවාදයේ දෙසට ඒ මහා බ්‍රිතාන්‍යයේ පවත්වපු ජනමත විචාරණයත්, ඇමරිකා එක්සත් ජනපදයේ පවත්වපු ජනාධිපතිවරණයත්, ඒ වගේම ලබන වසරේ පවත්වන්න නියමිත ප්‍රංශ ජනාධිපතිවරණයෙන් සහ ජර්මන් ජනාධිපතිවරණයත් සිද්ධ වෙන්නේ නිදහස් වෙළඳාමත් ගෝලීයකරණයත් අවසාන හුස්ම හෙලීම පමණයි. ඒ නිසා අපි දැන් මේ අලුත් ලෝක තත්ත්වයට ගැලපෙන විදිහට අපේ ව්‍යවස්ථා සැකසීම පමණක් නෙවෙයි, අපේ සමාජාර්ථික උපාය මාර්ගයනුත් වෙනස් කරගත යුතු කාලය එළඹිලා තියෙනවා. ඒ නිසා මේ වෙනස් වීමට සෑම සමාජ කණ්ඩායමක්ම ලඟු විය යුතුයි. අතීතයට රට ගෙනියන්න ඇතැම් පිරිස් උතුරේ උත්සාහ කරන බව අපිට පේනවා. ඒ උත්සාහයන්ට ප්‍රතිචාර දැක්වීම දකුණෙත් ඇති වෙනවා අපිට පේනවා. නමුත් ඒ අතීතයට රට ඇදගෙන යාම වළක්වලා රට අනාගතයට ප්‍රවිෂ්ඨ කරන්න මේ නව තත්ත්වයන් තුළ සියලු දෙනාටම එකඟ වෙන්න පුළුවන් ගරුත්වයෙන් ඉදිරියට යන්න පුළුවන් ව්‍යවස්ථාවක් මිසක් ජනතාව බෙදන, ජනතාව අසහනයට පත් කරන, ජනතාවගේ සංහිඳියාව නැති කරන කිසිම ක්‍රියාවලියකට හෝ රාජ්‍ය අස්ථාවර කරන සුළු කිසිම ක්‍රියාවලියකට ඉඩ නොතැබිය යුතුයි කියන එක අවධාරණය කරමින් මම නිහඬව.
හොඳයි බොහොම ස්තුතියි ගරු ලක්ෂ්මන් කිරියල්ල මැතිතුමා.
ගරු කතානායකතුමනි, අපේ අනුර දිසානායක මන්ත්‍රීතුමා ජනාධිපති කොමිෂන් සභා වාර්තාවල තත්ත්වය ගැන කතාවේදී සඳහන් කෙරුවා, මම එතුමාට දන්වන්න කැමතියි. පළමුවෙන්ම වාර්තා 6ක් තියෙනවා. මීගමු දීවර වරාය සංවර්ධන ව්‍යාප්තිය පිළිබඳ පෙත්සම, එම වාර්තාව අල්ලස්සා දූෂණ කොමිෂන් සභාවට හා නීතිපතිට බාර දීලා තියෙනවා. මහියංගන කඩසියේ වෙළඳ සංකීර්ණ සම්බන්ධ පෙත්සම අල්ලස්සා දූෂණ කොමිසමට හා විගටකාධිපතිට බාර දීලා තියෙනවා. ස්වාධීන රූපවාහිනී සේවයේ පිළිමත පෙත්සම අල්ලස්සා දූෂණ කොමිසම සභාවට බාර දීලා තියෙනවා. රක්කල් ලංකා ආරක්ෂක සභාගම ඇවන්ගාඩ් සම්බන්ධයෙන් ප්‍රශ්නය, වැලිසර වෙඩිමේ ගබඩාව, අලාවත හා කුරුණෑගල වැලි සභාගම් ඒ වාර්තා තුනම සති දෙකකට කලින් ලැබී ඇත. මේ පිළිබඳව ලේකම් කාර්යාලයේ දීති අංශය මගින් ඉදිරි සතියේදී අවශ්‍ය ආයතන වලට යොමු කරනු ඇත. එතකොට ජනාධිපති විමර්ශන ඒකක ගැන එතුමා ප්‍රශ්න කෙරුවා. පසුගිය කාලයේ වාර්තා අදාළ ආයතන වලට යැවීමට කටයුතු කරනවා. 2015 ජනවාරි සිට මෙම ඒකකය ක්‍රියාත්මක කළා නැහැ. නමුත් 2017 ජනවාරි සිට නව නිලධාරීන් පත්කර ක්‍රියාත්මක කරන බව දන්වා සිටිනවා. ඒ වගේම අතිගරු ජනාධිපතිතුමා කරපු කතාවක් ගැන එතුමා ප්‍රශ්නයක් නැගුවා. මම එතුමාට කියන්න කැමති, අතිගරු ජනාධිපතිතුමා කිසිම දවසක පරිශීලනයක් නවත්වන්න කිව්වේ නැහැ. එම නිසා මේ අවස්ථාවේදී මේ ස්ථානයේ සිට සියලු නිලධාරීන්ට රජය වෙනුවෙන් කියන්න කැමති, ඒ පරීක්ෂණ නොබියව ඒ ආකාරයටම කරගෙන යන්න කියලා මම රජය වෙනුවෙන් දැනුම් දෙන්න කැමතියි. ඒ වගේම මන්ත්‍රීවරුන්ගේ ප්‍රශ්න ගැන කතා කරනවා නම් අර රුපියල් 5ට මුද්දරයක් දුන්න අවස්ථාවේදී මුද්දර 3500ක් දුන්නු. නමුත් ඒක අර 10ට වැඩි කිරුවයින් පස්සේ කලින් 7000ක් දුන්න 10ට වැඩි කිරුවයින් පස්සේ 3500 කළා. ඉතින් මේක ගැන ඔබතුමාගේ අවධානය යොමු කරන ලෙස මම ඉල්ලීමක් කරනවා මන්ත්‍රීවරු වෙන්නේ. ඒ වගේම මන්ත්‍රීවරයෙක් වෙනුවෙන් 10,250ක පාර්ලිමේන්තු ආරක්ෂක විදුලි පහනක් සඳහා විදුලි බල මණ්ඩලයට ගෙවනවා. එම මුදල මන්ත්‍රීවරුන්ගේ දීමනාවලට එකතු කරලා දෙන්න පුළුවන්ද කියන එක ගැන ඔබතුමාගේ අවධානය යොමු කරන්න කැමතියි. ගරු කතානායකතුමනි, මං හිතන්නේ අද ඉතාමත් ඓතිහාසික දවසක්. මොකද අද උදේ නව ව්‍යවස්ථාව නිර්මාණය කිරීම සඳහා වාර්තා ගණනාවක් අද පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කෙරුවා. ඒ වාර්තා සැකසීමේදී පාර්ලිමේන්තුවේ ඉන්න සියලු දේශපාලන පක්ෂ ඒට සම්බන්ධ වුණා. මේක ඓතිහාසික අවස්ථාවක්. මොකද කලින් මේ රටේ ව්‍යවස්ථා දෙකක් නිර්මාණය වුණා ගරු කතානායකතුමනි. ඒ එක අවස්ථාවකවත් ද්‍රවිඩ කණ්ඩායම් එම ව්‍යවස්ථා නිර්මාණය කිරීමට යම් යම් හේතු නිසා සම්බන්ධ වුණේ නැහැ. මේ අවස්ථාව ඓතිහාසිකයි. මොකද ද්‍රවිඩ කණ්ඩායම වගේම පාර්ලිමේන්තුවේ ඉන්න සියලු පක්ෂ අද මේ ක්‍රියාදාමයට එක්ව වෙලා තියෙනවා. අපි මොකද්ද මෙතන කරන්නේ? යුද්ධේ කාලේ මහින්ද රාජපක්ෂ මැතිතුමා තමයි ඉස්සෙල්ලාම කිව්වේ 13 සංශෝධනය ප්‍රමාණවත් නැහැ කියලා. එතුමා කිව්වා 13+ කියලා. එතුමා තමයි ඉස්සෙල්ලාම කිව්වේ 13 ව්‍යවස්ථා සංශෝධනය ප්‍රමාණවත් නැහැ, පළාත් සභා බලයේ විදිහ ප්‍රමාණවත් නැහැ. එම නිසා අපි 13+ වලට යන්න ඕනේ කියලා තමයි එතුමා කිව්වේ. යුද්ධයේ අවසන් වුණාන් පස්සේ එතුමාගේ ගැහුවා දැන් කෝ 13+ කියලා. එතකොට එතුමා මොකද්ද කිව්වේ? මට ඒක දෙන්න බෑ. පාර්ලිමේන්තු තේරීම් කාරක සභාවක් හරහා ඒ ප්ලස් එක අපි හොයමු කියලා. අද අපි කරන්නේ ඒකයි. අද තේරීම් කාරක සභාව පත් කළා 13ට වැඩි යම් කිසි බලයක් ලබා දීම සඳහා අපි කටයුතු කරනවා රටේ ඒකීය භාවය ආරක්ෂා කරගෙන. අන්න ඒ නිසා මේක ඓතිහාසික අවස්ථාවක්. ඒ වගේම මම විශේෂයෙන් මතක් කරන්න කැමති, අපි අනු දිසානායක මන්ත්‍රීතුමා කිව්වා රාජ්‍ය මුදල් විගණනයට ඉදිරිපත් කරපු පද්දකට. අපි බය කිව්වේ ගේන්න. අපි බය නැහැ. මොකද මේ පදත සකස් කරුවේ අපි. 2003 ඔබතුමාට මතක ඇති, 2003 ආණ්ඩුව යටතේ මේ රාජ්‍ය මුදල් විගණනය සම්බන්ධයෙන් ඇති පදත අපි 2003 කෙටුම්පත් කෙරුවා. නමුත් දැන් අවුරුදු ගණනාවක් යනවා ඒ පදත ක්‍රියාත්මක කළා, ඒ පදත කෙටුම්පත් කළා. ඒ නිසා මේකට අවශ්‍ය වෙනස් වීම අපි කරන්න ඕන. අපි වෙනස් වීම කළා ඒ පදත ඉදිරිපත් කරනවා කියන එක මම මේ අවස්ථාවේදී මතක් කරන්න ඕන. ඒ වගේම මානව හිමිකම් කවුන්සල් කොමිෂන් එකේ යෝජනා. අත්ත වශයෙන්ම එතුමා කියපු එක හරි. මානව හිමිකම් කමිෂන් එකේ හියුමන් රයිට්ස් කමිෂන් එකේ යෝජනාගරු කතානායකතුමනි ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඉතින් මේ අපි අපේ වටිනා කාලය මේ මේ වගේ කොමිසමක් හදලා නිර්දේශ නිකුත් කරනවා. නමුත් ඒක නිර්දේශයක්වත් ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඉතින් මේක සම්බන්ධයෙන් මම හිතන්නේ මුළු පාර්ලිමේන්තුවම මේ සම්බන්ධයෙන් අපි පියවරක් ගන්න ඕන. නැත්තම් නිර්දේශ ගන්නවක් තියෙනවා. අපි ගාවටත් තියෙනවා. අපේ මහජනදීනේ ලියුම් අරන් එනවා නිර්දේශ. නමුත් ඒක නිර්දේශයක්වත් ක්‍රියාත්මක කරන්න අවස්ථාවක් ලැබෙන්නේ නැහැ. ඒ වගේම එතුමා කිව්වා ඩිලිමිටේෂන් මැතිවරණ ගැන. මම එතුමාට කියන්න කැමතියි පසුගිය රජයේ කාලේ ඒ කොට්ටාස නිර්ණය කිරීමේදී මට අද වගේ මතකයි මැතිවරණ කොමසාරිස්වරයා ඇවිල්ලා කිව්වා එතුමාවත් දන්නේ නැහැ කියලා මේ සීමා නිර්ණය කිරීම සම්බන්ධයෙන් ඇති වෙලා තියෙන තත්ත්වය. ඉතින් එතුමාත් සම්බන්ධ වෙලා අද ඒ සීමා නිර්ණය අවසන් කිරීමට කටයුතු කරනවා. මොකද අපිත් කැමති මැතිවරණයකට. මොකද ගිය අවුරුද්දේ අපි ජාතික මැතිවරණ දෙකක් දින්නා. ජනාධිපති වෙන දින්න පාර්ලිමේන්තු මැති වෙන දින්න එම නිසා ඉදිරි මැතිවරණ ජයග්‍රහණය කිරීම ගැන අපිට ප්‍රශ්නයක් වෙන්නේ නැහැ. නමුත් අවශ්‍ය විදියට ඒ සීමා නිර්ණය කළා ඒ ක්‍රියාත්මක කරන බව මේ අවස්ථාවේදී මතක් කරනවා. ඒ වගේම අඬෝ දිසානායක මැතිතුමා කිව්වා අපි 19 වෙනි ව්‍යවස්ථා සංශෝධනය සම්මත කෙරුවට අපි ජනවරමෙන් ලැබුණු ඒ ජනවරම අනුව ඒ ආයතන ක්‍රියාත්මක කරන්න වෙන්නේ නැහැ කියලා. ඒක ඇත්ත. මොකද අවුරුදු ගණනාවක් මේ රටේ තිබ්බේ මර්ධනය. අවුරුදු ගණනාවක් නිලධාරීන් මේ මර්ධනයට යටත් වෙලා තිබුණේ. ඔවුන්ගේ මනස විකෘති වෙලා ඔවුන්ට ස්වාධීනව හිතන්න බැරුව මර්ධනයක් තිබුණේ. ඉතින් පාර්ලිමේන්තුවේ හැටියට අපේ වගේ කීම තමයි ඉස්සෙල්ලාම නීති හතරේ. අපි මේ නීති සකස් කෙරුවා. 19 වෙනි ව්‍යවස්ථා සංශෝධනය හරහා අපි මේ නීති සකස් කළා. දැන් නිලධාරීන්ගේ යුතුකම තමයි මේ නීති පාවිච්චි කළා ජනපරමේ අභිප්‍රායන් ක්‍රියාත්මක කිරීම. ඉතින් මේක අමාරු කාර්යක්. මොකද අවුරුදු ගණනාවක් මර්ධනයක් යටතේ ඉඳලා අර රෝමේ හිටපු වහල්ලු වගේ ඒ කාලේ රෝමේ හිටපු වහල්ලු නිදාස් කෙරුවයින් පස්සේ සමහර වහල්ලු මාස 3ක් නිදාස් පුද්ගලයන් හැටියට ඉඳලා අන්තිමට තමන්ගේ ස්වාමියා ගාවට ඇවිල්ලා කිව්වා මට නිදාස් ජීවිතයක් එපා මං කැමති වහල්ලෙක් වෙලා ඉන්න කියලා. මොකද ඔහුගේ ජීවිතේ පුරුදු වෙලා තිබ්බේ යම්කිසි මතයක් යම්කිසි අනක් ක්‍රියාත්මක කරන්න. ඉතින් එම නිසා පාර්ලිමේන්තුවේ වාක්‍යම ඉෂ්ට කෙරුවා 19 වෙනි ව්‍යවස්ථා සංශෝධනය හරහා ජනාධිපතිතුමාගේ බලතල ලෝකෙ කොහොමවත් මේක සිද්ධ වෙලා තිබෙන්නේ නැහැ. එතුමාගේ බලතල එතුමා පාර්ලිමේන්තුවට දුන්නා. එතුමා මීට වඩා බලතල පාර්ලිමේන්තුවට දෙන්න කැමැත්තෙන් හිටියේ ශ්‍රේෂ්ඨාධිකරණය තමයි කිව්වේ මෙච්චර දෙන්න එපා කියලා. ශ්‍රේෂ්ඨාධිකරණය කිව්වේ ශ්‍රේෂ්ඨාධිකරණය තමයි පාර්ලිමේන්තුවේ හදපු කෙටුම්පත සීමා කෙරුවේ. අන්න ඒ නිසා අපි බලය බෙදීමට අපි කැමැති. අපි රටේ ජනතාවට බලය යනවට කැමැති. මම හැමදාම කියන එකක් තමයි ඉස්සෙල්ලාම බලය බෙදීමක් ඉල්ලුවේ ද්‍රවිඩ ජනතාව නෙමෙයි. ඉස්ලාම් බලය බෙදීමක් ඉල්ලුවේ උඩරට සිංහල ජනතාව. ඩොනබෝ සාමිවරය ලංකාවට ආවම ඔවුන් තමයි ගිහිල්ලා කිව්වේ අපිට වෙනම ෆෙඩරල් පාලනයක් ඕනේ කියලා. සෝල්බරි සාමිවරය ආවමත් ඔවුන් තමයි ඉස්සෙල්ලාම ගිහිල්ලා කිව්වේ. නමුත් එදා මොකද්ද වුනේ? එදා ද්‍රවිඩ ජනතාව කිව්වා අපිට බලය බෙදීමක් එපා කියලා. ඔවුන් ඒක කිව්වා. සෝල්බරි සාමිවරය ඉදිරියට ගිහිල්ලා අපේ තියෙන්නේ මන්ත්‍රීවරු ද්‍රවිඩ මන්ත්‍රීවරු කිව්වා අපිට බලය බෙදීමක් එපා. මොකද අපි මේ ශ්‍රී ලංකාවේ බොහොම සතුටින් ජීවත් වෙන්නේ. මේක වෙනස් වුනේ අපිට නිදහස ලැබුණයින් පස්සේ. නිදහස ලැබුණයින් පස්සේ නිදහස yes නිදහස ලැබුණයින් පස්සේ බලයටපත් වෙච්ච පක්ෂ ක්‍රියා කරපු ආකාරය දැකලා තමයි ෆෙඩරල් පාටි එක ඉස්සෙල්ලාම 1950 ගණන්වල ආරම්භ වුණේ. ඉතින් මං හිතන්නේ මේ ජාතික හාන්ඩු ඇදුවේ ඒකටයි. නිදහස ලැබිච්ච දා ඉඳලා අපිට විසඳන්න බැරි වෙච්ච ප්‍රශ්න. අපි නිදහස ලැබුණයින් පස්සේ මේ ජාතික ප්‍රශ්නේ විසඳුවා නම් නිදහස ලැබුණයින් පස්සේ මේක සිද්ධ වෙන්නේ නැහැ. ඒ කාලේ මට මතකයි අපි ඉස්කෝලේ යන කාලේ මෙතුමන්ලා ඉල්ලුවේ භාෂා අයිතිය විතරයි, ඔන්ලි ලැංග්වේජ් රයිට්ස්. අපි ඒකද ඒකටත් විරුද්ධ උනා, භාෂා අයිතියටත් විරුද්ධ උනා. ඉතින් ඉල්ලීම් වැඩි වෙලා වැඩි වෙලා වැඩි වෙලා අන්න එම තත්ත්වය මගහරින්න තමයි අතිගරු ජනාධිපතිතුමා යගපැත්තේ තීරණය කෙරුවේ. ජනාධිපතිවරණයට කලින් ඒ දෙපළම ප්‍රකාශයට පත් කෙරුවා. පළවෙනි ආපු කණ්ඩායමයි දෙවෙනි ආපු කණ්ඩායමයි එක්ක වෙලා ජාතික ආණ්ඩුවක් හදලා අපි නිදහස ලැබිච්ච දා ඉඳලා අපිට විසඳන්න බැරි වෙච්ච ප්‍රශ්න අපේ දරුවන්ට ඉතිරි නොකර
one more minute honorable minister
අපේ දරුවන්ට ඉතිරි නොකර අපි දායදයක් හැටියට නිදහස් නිවහල් ශ්‍රී ලංකාවක් අපේ දරුවන්ට ලබා දෙමු කියන ප්‍රාර්ථනාව මත තමයි මේ ජාතික ආණ්ඩුව හැදුවේ. ස්තුතියි.
Thank you. ගරු ඩග්ලස් දේවානන්ද මැතිතුමා.
ගෞරව சபாநாயகர் அவர்களே, 2017 ஆண்டின்குரிய வரவு செலவு திட்டத்தினுடைய இரண்டாவது வாசிப்பில் நமது கருத்துக்களை நாம் முன்வைத்திருந்தோம். அந்த வகையில் இதில் காணப்படுகின்ற நமது மக்களுக்கு பயன்தரக்கூடிய விடயங்களை நாம் வரவேற்றிருந்தோம். அதேவேளை நமது மக்களின் நலன் கருதி மேலும் சேர்க்க வேண்டிய விடயங்கள் குறித்தும் தேவைகள் குறித்தும் நாம் நமது கருத்துக்களை முன்வைத்திருக்கின்றோம். நமது இந்த கருத்துக்களையும் அரசு ஏற்று அவற்றை நிறைவேற்ற முன்வரும் என நான் நம்புகின்றோம். இன்றைய குழுநிலை விவாதத்தில் ஜனாதிபதி மற்றும் பிரதம அலுவலகங்கள் உள்ளடங்கலாக 25 நிறுவனங்கள் சார்ந்த விடயங்கள் தொடர்பில் இங்கே விவாதிக்கப்பட உள்ள நிலையில் நான் ஆணைக்குழுக்கள் தொடர்பில் குறிப்பாக தேசிய போலீஸ் ஆணைக்குழு, இளஞ்சம் அல்லது ஊழல் பற்றிய விசாரணைகள் ஆணைக்குழு, இலங்கை மனித உரிமைகள் ஆணைக்குழு, தேர்தல்கள் ஆணைக்குழு, நீதி சேவைகள் ஆணைக்குழு, கணக்காய்வுகள் சேவைகள் ஆணைக்குழு மற்றும் எல்லை நிர்ணய ஆணைக்குழு போன்றவை தொடர்பில் சில பொதுவான கருத்துக்களை முன்வைக்கலாம் என எதிர்பார்க்கின்றேன். ஆணைக்குழுக்களை நியமிக்கின்ற பொழுது மூவினங்களையும் பிரதிநிதித்துவப்படுத்தும் வகையில் அமைக்க வேண்டும் என்று நான் இந்த சந்தர்ப்பத்தில் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அதேபோல அரச நிறுவனங்கள், அரச தினக்கலங்கள், அரச கூடுஸ்தாபனங்களில் நிர்வாக கட்டமைப்பிலும் மூவினங்களையும் பிரதிநிதித்துவப்படுத்தக்கூடிய வகையில் அந்த நியமனங்களையும் செய்ய வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். அதேபோல உச்சநீதிமன்றம், மேன்முறையீட்டு நீதிமன்றம், மாகாண மேல்முறையீட்டு நீதிமன்றம், மேல் நீதிமன்றங்களிலும் மூவினங்களையும் பிரதிநிதித்துவப்படுத்தும் வகையில் நீதிபதிகளை நியமிக்க வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். அதேவேளை வடக்கு கிழக்கில் நீதிமன்ற மொழியாக தமிழ் மொழி இருப்பதால் மேல் நீதிமன்றங்களுக்கு மேல் விசாரணைக்கு வருகின்ற பொழுது அவை காலதாமதமாகின்றன. ஏனென்று சொன்னால் மொழியில் பரிச்சமில்லாதவர்கள் மேல் நீதிமன்றங்களில் இருக்கின்றபடியினால் அந்த வழக்கு விசாரணைகளில் காலதாமதம் ஏற்பட்டு பல இன்னல்களுக்குள் வழக்காளிகள் பாதிக்கப்படுகின்றபடியினால் அந்த இடங்களிலும் இனவீதாசார அடிப்படையில் மாத்திரமல்ல தேவைகளை கருதியும் மேலதிகமாக அந்த மொழியில் பரித்தமுள்ளவர்களை நியமிக்க வேண்டும் என்றும் கேட்டுக்கொள்ளுகின்றேன். அடுத்து தேசிய போலீஸ் ஆணைக்குழு, தேசிய போலீஸ் ஆணைக்குழு ஒன்று ஏற்படுத்தப்பட்டுள்ள நிலையில் நாடளாவிய ரீதியில் போலீசாரின் இடமாற்றங்கள் மற்றும் பதவி உயர்வுகள் என்பன இந்த ஆணைக்குழு மூலம்தான் மேற்கொள்ளப்படுகின்றதா என்பது பற்றிய ஒரு தெளிவற்ற நிலைமை காணப்படுகின்றது. ஏனெனில் இவ்வாறான செயல்பாடுகள் தொடர்பில் பல்வேறு அரசியல் தலையீடுகள் இடம்பெறுவதாக கூறப்படுகின்றது. இது தொடர்பில் உண்மை நிலைமை தெளிவுபடுத்தப்பட வேண்டும். அதே நேரத்தில் நான் ஏற்கனவே தொடர்ந்து வலியுறுத்தி வருவதைப் போல் 13வது அரசியல் ஜாப்பு சீர்திருத்தத்தை முழுமையாக நடைமுறைப்படுத்தி மாகாண போலீஸ் ஆணைக்குழுக்களை அமைக்க நடவடிக்கை எடுக்க வேண்டும். அதனூடாக அந்தந்த மாவட்டங்களில் இனவீதாசாரத்தின் அடிப்படையில் போலீஸ் சேவைக்கான ஆளணி உள்வாங்கப்பட்டு பணிகளில் அமர்த்தப்படுவதன் ஊடாக அந்தந்த பணிகளில் சட்டம் மற்றும் ஒழுங்கை பேணுவது இலகுவாக அமையும். அத்துடன் தேசிய நல்லிணக்கத்தை வலுவுள்ளதாக கட்டியெழுப்புவதற்கும் தொழில் வாய்ப்பினை ஓரளவுக்கு குறைப்பதற்கும் சமூக ஒழுக்கங்களை பேணுவதற்கும் இயலுமாக அமையும் என்பதையும் இங்கு நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். அந்தந்த பகுதிகளில் வாழ்கின்ற மக்களின் மொழிகளில் பணியாற்றக்கூடிய போலீஸ் உத்தியோகத்தர்கள் அதிகமாக பணியில் அமர்த்தப்படுவது அவசியமாகும் என்பதையும் நான் தொடர்ந்தும் வலியுறுத்தி வருகின்றேன். அடுத்தது இந்த இளஞ்சம் அல்லது ஊழல் பற்றிய விசாரணைகள் ஆணைக்குழு. இளஞ்சம் அல்லது ஊழல் பற்றிய விசாரணைகள் ஆணைக்குழுவில் முன்வைக்கப்பட்டுள்ள பல முறைப்பாடுகள் குறித்த விசாரணை அறிக்கைகள் பல இன்னும் முடிவுறுத்தப்படவில்லை என தெரிய வருகிறது. அதே நேரம் அறிக்கைகள் சில பூரணப்படுத்தப்பட்ட நிலையிலும் அவை தொடர்பிலான மேலதிக நடவடிக்கைகள் தாமதமாகி வருவதாகவும் கூறப்படுகின்றது. இது தொடர்பில் உண்மை நிலை வெளிப்படுத்தப்பட வேண்டும். அதே நேரம் அரசியல் காழ்ப்புணர்ச்சிகள் அரசியல் உள்நோக்கங்கள் காரணமாகவும் குற்றச்சாட்டுகள் முன்வைக்கப்படுகின்ற நிலைமைகளும் காணப்படுகின்றன. இவ்வாறான பொய்க் குற்றச்சாட்டுகள் முன்வைக்கப்படுகின்ற பொழுது குற்றம் சுமத்தப்படுகின்றவர் சமூகத்தில் தவறான கண்ணோட்டத்திற்கு ஆளாக வேண்டி ஏற்படுகின்றது. எனவே இவ்வாறு சுமத்தப்படுகின்ற பொய்யான குற்றச்சாட்டுகள் தொடர்பில் உரிய விசாரணைகள் துரிதமாக மேற்கொண்டு உண்மைகள் வெளிப்படுத்தப்பட வேண்டும் என்பதுடன் அக்குற்றச்சாட்டு பொய்யானது என காணப்பட்டால் அக்குற்றம் சுமத்தியவருக்கு நிவாரணங்கள் வழங்கவும் குற்றச்சாட்டினை சுமத்தியவருக்கு சட்ட நடவடிக்கைகளை மேற்கொள்வதற்கும் நடவடிக்கைகள் தேவை என்பதையும் நான் இங்கு வலியுறுத்தி கூற விரும்புகின்றேன். லஞ்ச ஊழல் சட்டத்தில் பொய்யான குற்றச்சாட்டுகள் சுமத்தியவருக்கு எதிராக இருக்கும் சட்டத்தை நடைமுறைப்படுத்த வேண்டும் என்றும் இந்த சந்தர்ப்பத்தில் நான் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். இலங்கை மனித உரிமைகள் ஆணைக்குழு இந்த இலங்கையில் உள்ள உள்நாட்டு யுத்தத்தில் தொடர்பட்டு ஆரம்ப காலம் முதல் மேற்கொள்ளப்பட்டிருக்கும் மனித உரிமைகள் மீறல் தொடர்பில் ஆராயப்பட்டு உண்மைகள் வெளிப்படுத்தப்பட வேண்டும் என நாம் தொடர்ந்தும் வலியுறுத்தி வருகின்றோம். அதே நேரம் அதனால் பாதிக்கப்பட்டவர்களுக்கு உரிய நியாயமான இழப்பீடுகளும் வழங்கப்பட வேண்டும். அதே நேரம் பொய்யான குற்றச்சாட்டுகள் சுமத்தப்படுகின்ற நிலையில் அது தொடர்பில் உடனடியாக விசாரணைகள் உரிய வகையில் மேற்கொள்ளப்பட்டு உண்மைகள் வெளிப்படுத்தப்படுவதுடன் அக்குற்றச்சாட்டுகள் பொய்யென நிரூபிக்கப்படும் பட்சத்தில் குற்றச்சாட்டுக்கு உள்ளான நபருக்கு உரிய நிவாரணம் வழங்கவும் குற்றம் சுமத்தியவருக்கு எதிராக சட்ட நடவடிக்கையும் எடுக்க வேண்டிய அவசியமாகும் என்பதையும் நான் இங்கு வலியுறுத்தி கூற விரும்புகின்றேன். இன்றும் கூட இலங்கையில் மனித உரிமை மீறல்கள் தொடர்வதாகவே சர்வதேச ரீதியில் பிரச்சாரங்கள் மேற்கொள்ளப்பட்டு வருகின்றன. இதன் உண்மைத்தன்மை வெளிப்படுத்தப்பட வேண்டும். மனித உரிமைகள் தொடர்பில் போலீசாருக்கு கிடைத்துள்ள முறைப்பாடுகளை விட 10 மடங்கு அதிகமான முறைப்பாடுகள் மனித உரிமைகள் ஆணைக்குழுவுக்கு கிடைத்துள்ளதாக செய்திகள் தெரிவிக்கின்றன. அவ்வாறு முறைப்பாடுகள் கிடைத்துள்ளன எனில் அவற்றின் விசாரணைகள் தற்போது எந்த அளவில் உள்ளன என்பதையும் தெளிவுபடுத்த வேண்டும். கடந்த காலங்களில் போலீசாருக்கு எதிராக 170 முறைப்பாடுகள் கிடைத்துள்ளதாக அறிய கிடைக்கின்றது. இவை பற்றிய தற்போதைய நிலை என்ன என்பதையும் வெளிப்படுத்த வேண்டும் என்பதையும் கேட்டுக் கொள்கின்றேன். பயங்கரவாத தடுப்பு பகுதியில் அதன் கொள்ளளவை விட 200 அல்லது 300% தடுத்து வைக்கப்பட்டிருப்பதாக ஐக்கிய நாடுகள் சபையில் சித்திரவதைக்கு எதிரான செயற்குழுவின் 59வது மாநாட்டில் தெரிவிக்கப்பட்டுள்ளது. அதே நேரம் முல்லைத்தீவிலும் மட்டக்களப்பிலும் உள்ள சித்திரவதை கூடங்கள் இலங்கை அரசாங்கம் இன்னும் விசாரிக்கவில்லை என்றும் இந்த மாநாட்டில் தெரிவிக்கப்பட்டுள்ளது. இவ்விடயங்கள் தொடர்பிலும் உண்மையான நிலைமைகள் பகிரங்கப்படுத்தப்பட வேண்டும். அதே நேரத்தில் மேற்கூறிய தேசிய போலீஸ் ஆணைக்குழு இளஞ்சம் அல்லது ஊழல் பற்றிய விசாரணை ஆணைக்குழுக்கள் மாகாண மட்டத்திலும் அதை விஸ்தரிப்பதற்கூடாக மக்களுக்கு இருக்கக்கூடிய அசௌகரியங்களையும் குறைக்கலாம் என்பதையும் இந்த சந்தர்ப்பத்தில் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அரசியல் அமைப்பின் 19வது சீர்திருத்தத்தின் கீழ் கொண்டு வரப்பட்டுள்ள புதிய கணக்காய்வு கட்டள சட்டத்தை செயல்படுத்த இந்த அரசு முன்வர வேண்டும் என்றும் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அடுத்தது எல்லை நிர்ணய ஆணைக்குழு. எல்லை நிர்ணய ஆணைக்குழு ஒன்று உருவாக்கப்பட்டுள்ள போதிலும் அதனது செயல்பாடுகள் எதுவும் முன்னெடுக்கப்படாத நிலையிலேயே காணப்படுவதாகவும் தெரிய வருகின்றது. எனவே அதற்குரிய பணிகளை வகுத்து அளிப்பது அவசியமாகும். தற்போது நமது நாட்டில் எல்லை நிர்ணயங்கள் பலவும் பல்வேறு அமைச்சர்களாலும் திணைக்களங்களாலும் மேற்கொள்ளப்பட்டு வருகின்றன. குறிப்பாக கிராம சேவையாளர் பிரிவுகளின் எல்லைகள் பொது நிர்வாக அமைச்சினாலும் உள்ளூராட்சி சபைகளினாலும், எல்லைகள் உள்ளூராட்சி மற்றும் மாநகரசபை அமைச்சினாலும், போலீஸ் பிரிவுகளுக்கான எல்லைகள் போலீஸ் திணைக்களத்தினாலும் மேற்கொள்ளப்பட்டு வருகின்றன. இவ்வாறு பல்வேறு தரப்புகள் எல்லை நிர்ணயங்களில் ஈடுபடுகின்ற பொழுது பொதுமக்கள் பாரிய சிரமங்களுக்கு உட்படுகின்ற சந்தர்ப்பங்களும் ஏராளமாகும். இவ்வாறான ஏற்பாடுகளால் பல குறைபாடுகள் நாட்டில் நிலவுகின்றன. குறிப்பாக கிராம சேவையாளர்கள் பிரிவுகளை எடுத்துக்கொண்டால் கொழும்பு மாவட்டத்தை பொறுத்தவரையில் 10,000 மேற்பட்ட மக்களுக்கு ஒரு பிரிவு என்ற வகையிலும், யாழ் மாவட்டத்தை பொறுத்தவரையில் 2,000 மேற்பட்ட மக்களுக்கு ஒரு பிரிவு என்ற வகையிலும், அனுராதபுரம் மற்றும் குருநாகல் மாவட்டங்களை பொறுத்தவரையில் 500 குறைவான மக்கள் என ஒரு பிரிவும் என சில பிரிவுகள் காணப்படுவதாக அறிய முடிகின்றது. இந்த நிலை மாற்றப்பட்டு நாடளாவிய ரீதியில் ஒரு பொதுவான நியதி பேணப்பட வேண்டும் என்பதையும் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். எனவே இவ்வனைத்து எல்லை நிர்ணய செயல்பாடுகளையும் நிரந்தர எல்லை நிர்ணய ஆணைக்குழுவின் கீழ் கொண்டுவரப்படுவதன் ஊடாக அவற்றின் வினைத்திறன் அதிகரிக்கும். அதேவேளை சுயாதீனமானதும் முரண்பாடுகளற்றதாகவும் அவை காணப்படும் என்று நம்புகின்றேன். அதேவேளை இன்று இந்த உள்ளூராட்சி மன்றங்கள் கலைக்கப்பட்டு நீண்ட காலங்கள் ஆகின்றன. இதனால் மக்கள் பிரதிநிதிகள் அந்த சபைகளில் இல்லாதபடியினால் அந்த மக்கள் பல அசௌகரியங்களுக்குள் உட்பட்டு வருகின்றனர். அப்போ ஆனபடியினால் எதிர்காலத்தில் உள்ளூராட்சி மன்றங்கள் தேர்தல்கள் நடத்துவதற்கு காலதாமதமாக இருந்தால் விசேட ஏற்பாட்டின் அடிப்படையில் விசேட சட்டங்களை ஏற்படுத்தி அந்த புதிய சட்ட விதிகளுக்கு உட்பட்ட வகையில் தேர்தல் நடத்துகின்ற அந்த காலகட்டத்திற்கு இடையில் தற்காலிகமாக ஒரு விசேட ஏற்பாட்டின் அடிப்படையில் ஏற்கனவே இருந்த கலைக்கப்பட்ட சபைகளுக்கு ஒரு குறிப்பிட்ட கால அவகாசத்தை கொடுத்து மக்களுடைய பிரச்சனைகளை தீர்ப்பதற்கு வழிவகுக்க வேண்டும் என்றும் கேட்டுக்கொண்டு, தேர்தல் ஆணைக்குழு தனது எதிர்கால இலக்கு தொடர்பிலான விடயங்களை உள்ளடக்கிய நூலொன்றை கடந்த 16 வெளியிட்டு வைத்தது. இது மிகவும் வரவேற்கத்தக்க விடயமாகும். இந்த பணியை மேற்கொண்டமை தொடர்பில் அதன் தலைவர் மஹிந்த தேசப்பிரிய உட்பட ஆணைக்குழுவின் அனைத்து அங்கத்தவர்களுக்கும் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். அதே நேரம் ஏனைய சுயாதீன ஆணைக்குழுக்களும் இவ்வாறான ஆக்கப்பூர்வமான முயற்சிகளை முன்னெடுக்க வேண்டும் என்று கேட்டுக் கொள்கின்ற அதே வேளை, தேர்தல் ஆணைக்குழு தனது பணிகளை மேற்கொள்வதற்கு உரிய நிதி ஒதுக்கீடுகள் போதியதாக இல்லை என்ற குற்றச்சாட்டுகள் முன்வைக்கப்படுகின்றன. இதனையும் நிவர்த்தி செய்ய இந்த அரசு முன்வர வேண்டும் என்று கேட்டுக்கொண்டு, மருத்துவ தேவைக்காக ஜனாதிபதி நிதியத்திலிருந்து நாடளாவிய ரீதியில் சிறந்த சேவைகளை செய்து வருகின்றார்கள். அதேவேளை வடக்கு கிழக்கில் யுத்தத்தால் பாதிக்கப்பட்ட மக்களுக்கு அங்கிருந்து வருகின்ற அந்த பகுதிகளிலிருந்து வருகின்ற விண்ணப்பங்களுக்கு கூடிய கவனம் செலுத்தி ஒரு விசேட ஏற்பாடாக அவர்களுக்கு கூடிய நிதியுதவிகளை வழங்க வேண்டும் என்று மாண்புமிகு ஜனாதிபதி அவர்களையும் கேட்டுக்கொண்டு, இந்த சந்தர்ப்பத்தை கொடுத்த கௌரவ சபாநாயகர் அவர்களுக்கு நன்றி கூறி எனது உரையை முடித்துக் கொள்கின்றேன். நன்றி.